આપણી વચ્ચે સંત શ્રી હંસાબાજી અહીંયા ઉપસ્થિત છે, તો એમનું શાલ ઓઢાડી અને સન્માન હંસાબેન લુખી કરશે, એમને પણ આપણે સંકીર્તનથી વધાવશું. હંસાબા અહીંયા ઉપસ્થિત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીનો જે મત છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ પણ રીતે લાગેલું મન નરકમાં જવા વાળા જીવોનો ઉદ્ધાર કરે છે, એટલે કોઈના મનમાં જ એવો ડર હોય કે મને એવું લાગે છે કે હું નરકમાં જાવ એવો કન્ફર્મ થઈ ગયો છું, તો એણે ભગવાન શ્રી કૃષ્ણમાં મનને લગાડી દેવું. સક્રિન મન કૃષ્ણ પદાર વિંદયું. પરીક્ષિત મહારાજ કે વાત તમારી મને માનવામાં હાલાકી એને આવતી હતી, પણ કળિયુગના જીવો માટે થઈને એક પ્રશ્ન કર્યો, કારણ કે કળિયુગ વાળા તો આમ થાય માનશે નહીં. તો પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામી કહે છે,
કાન્ય કુજે દ્વિજ કશ્રી દાસી પતિ રજામિન નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દોષિતા.
પરીક્ષિત મહારાજ કાન્યકુબજે દ્વિજય કશ્ચિત, કાન્યકુબજ નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. કોઈ એક બ્રાહ્મણ કશ્ચિત, કેવો હતો એ બ્રાહ્મણ? દાસી પતિ અજામિલ, વેશ્યાનો પતિ હતો અને એનું નામ અજામિલ હતું. વિચાર કરો, વેશ્યાનો કોઈ પતિ હોય છે સંસારમાં? બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં દાસી પતિર અજામિલ, શા માટે? કારણ કે નામના નષ્ટ સદાચારો, એની અંદર જે કાંઈ આચરણ જે કાંઈ ગુણ સદાચાર હતા બધા નષ્ટ થઈ ચુક્યા હતા. શાના કારણે? દાસ્યા સંસર્ગ દૂષિતા, ઈ વેશ્યા સ્ત્રીની સંગતિના કારણે એના બ્રાહ્મણના બધા સંસ્કાર નષ્ટ થઈ ગયા હતા. અનેક પ્રકારના પાપ કર્મ. ચિત્રગુપ્તજી કહે છે કે આ સંસારમાં કોઈ એવું પાપ નથી જે અજામિલે ન કર્યું હોય. આવો મોટો પાપી વ્યક્તિ, એને ત્યાં એક બાળકનો જન્મ થયો. સૌથી નાનો બાળક, દસ પહેલેથી હતા, અગિયારમાં નંબરના બાળકનો જયારે જન્મ થયો, કેટલા? 88 વર્ષની ઉંમરે. વિચાર કરો કેટલો કામી હશે. 88 વર્ષની ઉંમરે એને એક સંતાનને જન્મ આપ્યો અને એનું નામ રાખ્યું નારાયણ. નારાયણની અંદર એટલો આસક્ત થઈ ગયો કે બસ ખાતા પીતા ઉઠતા બેઠતા સૂતા એક જ વાત, નારાયણ તે ખાધું, નારાયણ તે પીધું, નારાયણ અહીંયા આવ્યું, હે નારાયણ તારી માતાના ખોળામાંથી મારા ખોળામાં બેસ. બસ આખો દિવસ એનું મન લાગી ગયું એના પુત્ર નારાયણની અંદર, એમાં જ આસક્ત થયો. અને એમ કરતા કરતા પોતાની નજીક આવેલા પોતાના મૃત્યુને જોઈ શક્યો નહીં. મૃત્યુ નજીક આવી ગયું અને બન્યું એવું કે અજામિલને ખબર ન રહી. એને જોયું કે ત્રણ યમદૂતો, ત્રણ ભયંકર વ્યક્તિઓ જેને જીવનમાં ક્યારેય જોયા નથી, આવા ત્રણ વ્યક્તિઓ મને લેવા માટે આવ્યા છે. એનું વર્ણન કરતા સુખદેવજી કહે છે, ત્રણેય યમરાજજીના દૂતો ભયંકર કેવા હતા? પગના નખ મોટા વળી ગયેલા, મોટા થાંભલા જેવા જાડા પગ, શરીર ભયાનક વિશાળ, મુખ એકદમ વિકરાળ, દાંત બહાર નીકળી ગયેલા, વાળ માથાના ઉભા, સેન્ટિંગના હરિયા હોય એવા ભયંકર દેખાવ. અને પ્રત્યેક યમદૂતોના હાથમાં એક એક કૂતરો હતો અને એક એક હાથની અંદર એક દોરી હતી જેને સંસ્કૃતમાં પાશ કહેવામાં આવે છે. ઈ દૂતો પાશ શા માટે રાખે છે હાથમાં? કે આત્મા જે છે એ શરીરને છોડવા ચાહતો નથી, પણ યમરાજજીના દૂતો એ પાશ દ્વારા આત્માને ખેંચીને બહાર કાઢે છે શરીરથી. આજ સવારે આપણે સાંભળ્યું હતું ને કે આત્મા શરીરને છોડવા ચાહતો નથી, પણ આ શરીર આત્માને છોડે છે, આત્માને બહાર નથી નીકળવું. એટલે થાય છે શું, યમરાજજીના દૂતો એને ખેંચી અને બહાર કાઢે. એવી રીતે અજામિલના શરીરમાંથી જ્યારે આત્માને યમરાજજીના દૂતોએ ખેંચવાનો હજી પ્રારંભ કરે, અને એ જ સમય અજામિલે જોયું કે બાજુની અંદર મારો બાળક જે છે નારાયણ રમી રહ્યો છે, એને એને હજી તો ખબર જ નથી કે મારું મૃત્યુ આવ્યું છે. કારણ કે કથામાં કોઈ દી ગયો હોય તો ખબર પડે ને કે મરવું એટલે હું. એને જોયું કે આ ત્રણેય મારા બાળકને મારશે, એટલે અજામિલે કીધું નારાયણ, એટલું બોલ્યો અને આત્માને પકડી લીધો. અને જેવો આત્માને ખેંચવા જાય, તરત જ ચાર દિવ્ય પુરુષો ભગવાન વિષ્ણુના દૂતો ત્યાં પ્રગટ થયા, અને પ્રગટ થઈને યમરાજજીના દૂતોને રોકી દીધા, સ્ટોપ. એની ભાષા સંસ્કૃતમાં બોલ્યા છે, રોકી દીધા એને અને કીધું કે તમે આ ધર્માત્માને હાથ કેવી રીતે લગાવ્યો? યમરાજજીના દૂતો કે પહેલા તમે ઈ કયો, તમે છો કોણ? યમરાજજીના દૂતો કહે છે અમે કોણ છીએ એ વાત છોડી દો, પહેલા તમે કયો તમે કોણ છો, અને આવા મહાન ભક્તને તમે અહીંથી, અને આવો મહાન ભક્ત સાંભળ્યું, ઓલાના વાળ એક તો સીધા હતા, ઓર સીધા થઈ ગયા. એમ અમારા સખા ચિત્ર પ્રભુ કહે છે સ્ટ્રેટનિંગ કર્યા વગર એમ નામ સીધા, એવું આશ્ચર્ય. અરે પાપ સિવાય આના ખાતામાં કઈ લખ્યું નથી, અને તમે લોકો એમ કહો છો કે આ ધર્માત્મા છે? બહુ જ્યારે બેની વચ્ચે ચર્ચા થઈ, સંવાદ ખૂબ લાંબો છે, પણ ભગવાન વિષ્ણુના દૂતોએ કીધું કે તમે કોણ છો એ બતાવો, ત્યારે યમરાજજીના દૂતોએ કીધું અમે ધર્મરાજના દૂત છીએ. ભગવાન વિષ્ણુના દૂતોએ કીધું અચ્છા ધર્મરાજના દૂત હો તો બતાવો ધર્મનું લક્ષણ શું છે, દંડ કેવી રીતે આપવામાં આવે છે, આ સંસારની અંદર દંડના પાત્ર કોણ છે, શું પાપ કરવા વાળા જીવોને જ દંડ મળે છે કે આ સંસારમાં બધાને દંડ મળે છે, કે એમાંથી કોઈ અમુક વ્યક્તિ દંડના પાત્ર છે? અનેક પ્રશ્નો યમરાજજીના દૂતોને શ્રી વિષ્ણુ દૂતોએ પૂછ્યા, અને યમરાજજીના દૂતોએ જોયું કે આને જવાબ આપવો પડશે, નકર આ હમણાં આપણને મારી નાખશે. કારણ કે જોવામાં જેવા દિવ્ય તેજસ્વી ભગવાન જેવું જ સ્વરૂપ ભગવાનના પાર્ષદોનું હોય છે, ચતુર્ભુજ સ્વરૂપ, હાથમાં એક હાથમાં તલવાર, શંખ, ચક્ર, ધનુષ, બાણ ઇત્યાદિ અલગ અલગ આયુધો ચાર ભગવાનના પાર્ષદોએ ધારણ કર્યા હતા. મનમાં એક પ્રશ્ન થાય કે ચાર જ કેમ આવ્યા, બે નહીં, પાંચ નહીં, પાંચે રાઉન્ડ ફિગર પૂરો થાય ને, ચાર કેમ આવ્યા? આચાર્યો લખે છે કે અજામિલ બોલ્યો એકવાર નારાયણ, એક ભગવાનના નામની અંદર ચાર અક્ષર છે, ચાર વિષ્ણુ દૂતો આવ્યા. અને જે લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપે છે એને ટ્રાફિક કરી નાખવાના છે ઉપર જયારે આવશે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે હરે.
આખું જીવન જે ભગવાનનું નામ જપે છે, આપણે કેટલા આવશે? આપણે તો એ વિમાનોના વિમાનો, એને જેમાં મન ભાવે એમાં બેસીને જાવ. ચાર વિષ્ણુ દૂતો પ્રગટ થયા. હવે આ બાજુ યમરાજજીના દૂતો ઉભા છે, આ બાજુ ભગવાન વિષ્ણુના દૂતો, અને વચ્ચે અજામિલામ બેઠો છે. સાંભળો એમ બેનો જે સંવાદ થાય છે, કારણ કે અજામિલને જ ખબર નહોતી શું થઈ રહ્યું છે. અજામિલા બધું પ્રવચન સાંભળતો હતી, બેની વચ્ચે જે વાતચીત થઈ નહીં. પ્રથમ પ્રશ્ન ભગવાન વિષ્ણુના દૂતોએ પૂછ્યો, ધર્મનું લક્ષણ બતાવો, ધર્મ કોને કહેવાય? એના ઉત્તરમાં યમરાજજીના દૂતો કહે છે વેદ પ્રણિહિતો ધર્મો, એને ધર્મ એને કહેવામાં આવે જેનું નિરૂપણ વેદમાં થયું છે. વેદો પ્રણિહિતો ધર્મ. દ્વિતીય પ્રશ્ન, અધર્મ કોને કહેવાય? તો કહે છે અધર્મસ્તદ વિપર્યયઃ, એનાથી જે વિપરીત છે અર્થાત જેનું વર્ણન વેદોમાં નથી થયું એનું નામ છે અધર્મ, એને અધર્મ કહેવાય છે. તો એ બતાવો વેદ કોને કહેવાય? યમરાજજીના દૂતો કહે છે વેદો નારાયણ સાક્ષાત. વેદ શું છે? વેદ સાક્ષાત ભગવાન છે, કારણ કે એ વેદ ભગવાન મહાવિષ્ણુના શ્વાસથી પ્રકટ થાય છે. એટલા માટે વેદ જે છે એ સાક્ષાત નારાયણ છે. અને આવી રીતે બંનેની વચ્ચે ખૂબ સુંદર સંવાદ થયો છે ભક્તો, ધર્મના વિષયમાં. અને અંતે ભગવાન વિષ્ણુના જે દૂતો છે એમણે કીધું, જુઓ આ અજામિલે જે પાપ કર્યા છે એના જીવનનો એક સમય હતો કેણે પાપ કર્યા, પણ બોલા કે તમે જાણતા નથી એને કેવા પાપ કર્યા છે. યમરાજજીના દૂતો અજામિલ નું વર્ણન કરે છે કે આ જે અજામિલ છે બહુ સુંદર સંસ્કારી બાળક હતો, પણ આ મોટો થયો ને એમાં બગડ્યો. એકવાર એના પિતાજીએ જંગલમાં લાકડા લેવા મોકલ્યો, લાકડા લેવા જંગલમાં મોકલ્યો, એમાં એને જોયું કે એક વેશ્યા સ્ત્રી અને એક દારૂ પીધેલો શુદ્ર બે જંગલની અંદર રમણ કરી રહ્યા હતા. અને એ દ્રશ્યને અજામિલે જોયું. જુઓ હવે સાંભળવા જેવો પ્રસંગ આવે છે કે અજામિલે જ્યારે એ દ્રશ્ય જંગલમાં જોયું તો અજામિલ તરત એ સ્થાનને છોડી એક ઝાડની પાછળ જઈને છુપાઈ ગયો. અજામિલે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો કે મારી જેવા સંસ્કારી બાળકે આ દ્રશ્ય જોવું જોઈએ નહીં. ધ્યાયતે વિષયાન પુંસ શ્લોક હવે તમને સમજાશે હરખાઈ. અજામિલે પોતાની જે વિવેક બુદ્ધિ હતી, જે સારું અને ખોટું એને વિચાર કરવા વાળી જે બુદ્ધિ હતી એને કામે લગાડી, બહુ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે મારે આ ન જોવું જોઈએ. અને અજામિલને જ્યારે એમ થયું કે આ જોયા વગર હું નહીં રહી શકું, અજામિલ સ્થાનને છોડીને પોતાના ઘરે વહી આવ્યો. ઘરે આવીને દરવાજો બંધ કરી અને સુઈ ગયો. અને કેવા ગુણ હતા અજામિલમાં? યમરાજજીના દૂતો કહે છે, સત્ય બોલવા વાળો, જીવનમાં ક્યારેય ખોટું નહોતો બોલ્યો, કોઈ દિવસ ચોરી નથી કરી, ક્યારેય કોઈની નિંદા નથી કરી, અને એક કીડી નહીં તે જીવનમાં કોઈ દિવસ હત્યા નહોતી કરી. અજામિલ આવા ગુણ તો આપણા મહેનત બોલો, આવો ગુણવાન વ્યક્તિ અજામિલ. અને જંગલની અંદર જઈ અને એક શુદ્રને અને એક સ્ત્રીને જોઈ અજામિલ ન રહેવાનું ઘરે આવીને રૂમમાં દરવાજો બંધ કરીને સૂઈ ગયો. અને રાત્રિમાં સૂતા સૂતા પથારીમાં પડખા ફેરવે પણ ઊંઘ આવતી. ઓલું જે દ્રશ્ય જંગલમાં જોયું વારંવાર નજરની અંદર આવે છે, કારણ કે આંખો દ્વારા આ સંસારના જે દ્રશ્યો જે છે ને એ માનસપટ ઉપર એનો ફોટો પડી જાય. જેમ આ લોકો કેમેરા વાળા ફોટા પાડે તો એ ફોટો મેમરી કાર્ડમાં વયો જાય સીધો. એમાં આપણું જે મન છે એ આપણું મેમરી કાર્ડ છે. જે દ્રશ્ય સંસારની અંદર જોવી એનો ફોટો, એની છાપ આપણા મન ઉપર પડી જાય. અને એ દ્રશ્યને ભૂલતા બહુ સમય લાગે છે. અજામિલે આખી રાત પડખા ફેરવા ને સવારે બ્રહ્મ મુહૂર્તમાં એક નિર્ણય લીધો કે ગમે થઈ જાય એ સ્ત્રીને ઘરે લાવી છે. ગયો એ સ્ત્રીના ઘરે, જઈને દરવાજો ઠપકાર્યો. ચાર વાગે ઓલો શુદ્ર ન્યા જ હતો. જઈને સૌથી પહેલા વિચાર કરો, જેને જીવનમાં કોઈ દિવસે કીડીને નથી મારી, ઓલા શુદ્રની હત્યા કરી નાખી, મારી નાખ્યો એ શુદ્રને. અને એને મારી અને અજામિલ એ સ્ત્રીને કીધું, ચાલ મારી હારે. પણ ઓલી કે આ છોકરા, એ કે એને લઈ લે ભેગા હારે, પાંચ છ નું ટોળું હશે લઈ આવ્યો, અને બાકીના કઈ ગયા હતા સુખદેવજી એવું કહે છે. અને આ રીતે એ સાત આઠ છોકરાઓની ટીમને લઈ એ સ્ત્રીને લઈને પોતાના ઘરે આવ્યો. અને પોતાની બહુ સુંદર પત્ની હતી, ગુણવાન પરિવારની હતી, એને ઘરની બહાર કાઢી મૂકી. અને આ રીતે અજામિલ એ સ્ત્રીની સંગતિમાં પડ્યો. હવે જોયું કે આ સ્ત્રી આવી ગઈ, પણ એ કઈ એમનામ તો રહે નહીં પૈસા વગર, અને પૈસા માટે ચોરી જુગાર હાથે બધા આના બિઝનેસ ચાલુ કર્યા. કારણ કે એકલી સ્ત્રી હોત તો વાંધો નહોતો, પણ હારે ટીમ હતી પાછળ, કોના છોકરા હતા એ ખબર નહોતી. અને આવા છોકરાઓને લઈ લીધા એને હારે. અને આવી રીતે અજામિલ એ સ્ત્રીનું પાલન પોષણ કરે, એમાં નારાયણનો જન્મ થયો. અને મૃત્યુ સમય આવ્યો પણ આને ખબર રહી નહીં. અને આ યમરાજજીના દૂતો આવ્યા અને હવે એ બેઠો બેઠો સાંભળતો હતો, કારણ કે એની જ કથા થઈ રહી હતી ને ઉપર, યમરાજજીના દૂત બોલતા હતા અને એ નીચે બેઠો છે. અને એ બેની વચ્ચે આ સંવાદ થયો કે વેદ શું છે, ભગવાન કોને કહેવાય, ભક્તિ શું છે, આ બધું અર્થાત ભાગવત ધર્મનું આખું પ્રવચન એને આ બેઠા બેઠા સાંભળ્યું. અને ભગવાન વિષ્ણુના દૂતોએ કીધું, સાંભળો તમારે આ અજામિલને લઈ જવાનો નથી. યમરાજજીના દૂત કે મેં લઈ જશું. વિષ્ણુના દૂત કે હાથ અડાડો, એને આઈનામ ચારે તૈણીને સમાપન કરી નાખશું. કારણ આવું તો યમરાજજીના દૂતોને આજ સુધી કોઈએ રોક્યા નહોતા, કારણ કે દેખાય તો રોકવી ને, એને રોકવા હોય તો આપણે તે, પણ આપણને એ દેખાતા નથી. આ બાજુ અજામિલ ની રક્ષા કરી ભગવાન વિષ્ણુ ના દૂતો એ. અજામિલ ને થયું કે આને પ્રણામ કરવા જોઈએ. પૂર્વ ના જે સંસ્કાર હતા એ જાગૃત થયા ભાગવત ધર્મ નું પ્રવચન સાંભળીને. અજામિલ જેવો પ્રણામ કરવા જાય, કઈક બોલવા જાય, ભગવાનના દૂતો ગાયબ થઈ ગયા, વયા ગયા. અને આ બાજુ યમરાજજીના દૂતો છે, એને તે એક પાશ નાન્યાન ફેંકી દીધો અને ગયા સીધા યમરાજજી પાસે. અને જે કઈ અસ્ત્ર શસ્ત્ર હતા બધું ઘા કર્યું યમરાજજીના પગમાં. તમારી નોકરી આપણે કરવી નથી. યમરાજજી કે પણ થયું હું ઈ તો કયો પેલા? આજ સુધી તમે અમને જ્યાં જ્યાં કોઈ જીવને લેવા મોકલ્યા કોઈએ રોક્યા નથી, ને આજ ચાર વ્યક્તિઓ એવા આવ્યા હતા જેણે અમને ના પાડી દીધી, આને લઈ જવાનો નથી. એ કે આ ધર્માત્મા છે, ચોપડો ખોલો તો. આમાં છે કઈ લક્ષણ આને ધર્માત્મા કહેવાય એવું? આપણે તમારે નોકરી કરવી જ નથી. આ લ્યો આ તમારી દોરી અને આ જે છે કુજરા તમારા લઈ લો પાછા બધા. યમરાજજી કે શાંત થાવ. અને યમરાજજી એ નરક ની અંદર બહુ સુંદર એક પ્રવચન કર્યું છે, ભાગવત ના ષષ્ઠ સ્કંદ માં વર્ણન છે. યમરાજજી પોતાના દૂતોને સમજાવ્યા, જુઓ અહીંયા મારી એક ભૂલ થઈ છે. યમરાજજી થી ભૂલ શું થયેલી? એને જે ઓલા પાપ કરેલા એ લિસ્ટ આપણા આપેલું કારણે આટલા આટલા પાપ કર્યા છે અને ઉઠાવતા આવો. પણ હવે યમરાજજી ને થોડી ખબર હતી કે એન ટાઈમે ભગવાન નું નામ લે છે અને એ જ લખવાનું બાકી રહી ગયું એમાં. તો આ લોજો પડ્યો. અને એટલે યમરાજજીએ કીધું, જો એને છેલ્લે ભગવાનનું નામ લીધું છે એટલા માટે એને એનો અધિકાર તમારો એની ઉપર નથી. અને પછી એને પોતાના દૂતોને સમજાવ્યું કે આ સંસારની અંદર જે કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે એની પાસે તમારે ક્યારેય જવાનું નહીં. કારણ કે જો જાશો આ વખતે બચી ગયા પણ હવે બચશો નહીં. એટલે જેવું ભગવાનનું નામ બોલાય એટલે તમારે ત્યાં જવાનું નહીં. તો ઓલા યમરાજજીના દૂતોએ પૂછ્યું કે હું તમારી કરતા મોટા કોઈ ભગવાન છે? ત્યારે યમરાજજી એમનો કીધું કે ના ના હું જ ભગવાન છું. એને કીધું હા નારાયણ જે છે કૃષ્ણ જે છે એ બધાના ભગવાન છે, અમે એના આદેશથી કાર્ય કરીએ છીએ. એટલા માટે આવા જે ધર્માત્મા વ્યક્તિ હોય એની પાસે જવું નહીં. તો આવડાની બીજી જિજ્ઞાસા થઈ, પણ તમે કહો છો કે ભગવાનનું નામ લીધું હોય એની પાસે નહીં જવાનું ને? આને તો એને છોકરાનું લીધું છે, આને થોડું ભગવાનનું નામ લીધું છે, નામ તો એના પુત્રનું લીધું છે. અને આ પ્રશ્ન વિષ્ણુદૂતો આગળ થયેલો. એને વિષ્ણુદૂતોએ જ્યારે કીધું કે ધર્માત્મા છે તો આવડાણે કીધું કે આને પણ એનું નામ તો એના પુત્રનું લીધું છે. તો ભગવાનના દૂતોએ કીધું એ બતાવો નારાયણ નામ અજામિલના છોકરાનું છે કે અમારા સ્વામીનું છે? બોલા કે નામ તો ભગવાનનું છે બસ. તો પછી દુનિયામાં ગમે એ ભગવાનનું નામ રાખી લે, અમે શું કરવી? નારાયણ નામ તો મૂળ ભગવાનનું છે અને અમને એવો આદેશ છે કે નારાયણ કોઈ બોલે એટલે એને નરકમાં જવા દેવાનો નહીં. હવે નામ એના છોકરાનું રાખે, એના કૂતરાનું રાખે કે એની બિલાડીનું રાખે, માં અમારે શું વાંધો છે? અને આને સીધો જ પ્રશ્ન કર્યો, નારાયણ નામ છે કોનું મૂળ? ઈ પેલા કયો? તો કે ઈ ભગવાનનું છે બસ. તો આને નારાયણ નામ લીધું છે એટલા માટે આને તમે લઈ જઈએ કહો નહીં. અને આ બાજુ અજામિલે જોયું કે આ સપનું હતું, અજામિલે નિશ્ચય કર્યો કે નહીં આ તો સત્ય ઘટના થઈ રહી છે, મારા મૃત્યુનો સમય નજીક આવ્યો પણ મારા પુત્રના રૂપમાં લીધેલું ભગવાનનું નામ એને મારી રક્ષા કરી છે. એટલા માટે એ જ સમયે અજામિલ કોઈને કીધા વગર ન પોતાના પુત્ર નારાયણને મળ્યો, ન પોતાની પત્નીને મળ્યો કે ન પોતાના બીજા સંતાનોને મળ્યો. અને બધું છોડી અને ગયો સીધો હરિદ્વારની અંદર. બધું છોડી દીધું, હરિદ્વારની અંદર જઈ ગંગાના તટ ઉપર ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈ અને ભગવાનની ભક્તિ કરવા માંડ્યો. કેવી ભક્તિ? અને જપતો રહે, સુવાનું ભૂલી ગયો, ખાવાનું ભૂલી ગયો. અને કેમ ન ભૂલે, જેણે સાક્ષાત યમરાજજીના દૂતોને અને ભગવાન વિષ્ણુના પાર્ષદોને જોઈ લીધા હોય એનું મન કોઈ દી સંસારમાં જાય પછી? આ આપણે બધા માયામ હલવાના છે ને, યા યમરાજજીના દૂતોને જોયા નથી ને એટલે. એક વખત જો જોઈ લીધા હોય ને, સમજો મિની બજારમાં પગ મૂકે બીજો, હા કન્ફર્મ. ના તકલીફ એ છે ને કે આપણને માહિતી ખાલી મુંબઈ સુધીની જ છે, એનથી બહારના લોક વિશે આપણે જાણતા નથી. અને એ અજામિલ સતત 12 વર્ષ સુધી રાત દિવસ મનને કેવલ ભગવાનની અંદર સ્થિર કરી અને ભક્તિ કરી. એકવાર વૃંદાવન જઈ આવ્યો વચ્ચે હરિદ્વારથી, હકીકત આચાર્ય લખ્યું, વૃંદાવનમાં ગયો અને ત્યાર પછી ઈ જ ચાર દૂતો જે પેલા એના ઘરે પ્રગટ થયા હતા, ઈ જ ચાર દૂત હરિદ્વારની અંદર ગંગા તટ ઉપર વિમાન લઈને પ્રગટ થયા અને અજામિલને ગંગાની અંદર સ્નાન કરાવી, અને જે અજામિલ એક શુદ્રના શરીરમાં હતો એમાંથી દિવ્ય ભગવાનના પાર્ષદનું શરીર પ્રાપ્ત કરી લીધું. અને એવું દિવ્ય શરીર પ્રાપ્ત કરી એ ચારેય યમરાજજીના વિષ્ણુના દૂતો સાથે બેસી અને ભગવાનના ધામ વૈકુંઠની અંદર વહી ગયો. વિચાર એ કરવાનો છે આ પ્રસંગ ઉપર ભક્તો, કે ભગવાનના નામનું કેવલ ઉચ્ચારણ કરવા માત્રથી અજામિલને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ. કારણ ઘણા લોકો એમ કહેતા હોય કે ભાવથી ભગવાનનું નામ લે ને તો ધામ મળે, નહીતર ન મળે. ભગવાનનું નામ એવું શક્તિશાળી છે ભક્તો, ભાવથી લ્યો, કુભાવથી લ્યો, હે ને, હસતા હસતા લ્યો, મજાકમાં લ્યો, કોઈને ગાળ દેતા દેતા લ્યો, ગમે એવી રીતે ભગવાનના નામને કોઈ વ્યક્તિ બોલે એ વ્યક્તિ બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે, અજામિલ એનું પ્રમાણ છે. કારણ કે અજામિલ ઘરે બોલતો હતો નારાયણ નારાયણ, તો જેટલી વખત એ નારાયણ બોલતો હતો એક એક નામ ઉપર એના કરોડો કરોડો જન્મોના પાપનો નાશ થઈ રહ્યો હતો. ભગવાનના નામમાં એટલી શક્તિ છે. ભગવાન કહે છે કે મારા એક નામની અંદર એટલી શક્તિ છે જેટલી જીવની અંદર આખા જીવનમાં પાપ કરવાની નથી. એક જીવ આખા જીવનમાં એટલા પાપ ન કરી શકે જેટલા પાપને ભગવાનનું એક નામ તત્કાળ નષ્ટ કરી દે છે તરત જ. અને અજામિલના એ કરોડો જન્મોના પાપને નષ્ટ થયા પછી એના હૃદયમાં ભક્તિનો ઉદય થયો છે. ઘણા લોકો કહે છે કે અમને ભગવાનનું નામ જપવામાં બહુ મજા નથી આવતી, બહુ રસ નથી આવતો, એટલે મેં લેતા નથી. અરે મજા આવે કે ન આવે, મન લાગે કે ન લાગે, આપણું કામ છે ભગવાનના નામને જપો, ઉદ્ધાર કરવો કે નહીં એ ભગવાનના હાથમાં છે. અને થાય છે, ભગવાને આ પ્રમાણ આપ્યું અજામિલનું, ઉદ્ધાર તમારો નિશ્ચિત થશે. કારણ વિચાર કરો, ભગવાન ક્યાં દૂર હતા, દ્રૌપદીએ હસ્તિનાપુરથી બૂમ પાડી, હે ગોવિંદ હે ગોવિંદ, ભગવાન પ્રગટ થઈ ગયા. અને ભગવાનના નામની એટલી બધી મહિમા છે ભક્તો, કે કળિયુગની અંદર કોઈ વ્યક્તિ ગમે એ રીતે ભગવાનનું નામ લે, ભગવાનનું નામ એ જીવને તારે છે. રામચરિત માનસ કહે છે કે ભગવાનના નામથી જો પથ્થર તરતા હોય હેને તો પછી આ મનુષ્ય ભવસાગર તરે, આમાં શું મોટી વાત છે. આ સંસારનો જળ પથ્થર, આ સંસારના જળ પાણીની ઉપર તરતો હોય નહીં, આજે તરે છે રામેશ્વરની અંદર. એ બ્રિજ, એ પુલ જે ભગવાને બનાવ્યો આજે છે. અને તો પછી આપણી જેવો મનુષ્ય ભગવાનના નામથી તરે, આમાં શું મોટી વાત છે. ભગવાનના નામની મહિમા એટલી છે ભક્તો, કે વ્યક્તિ આખું જીવન કદાચ એને ગાય તો એ ભગવાનના નામનું વર્ણન પૂરું થાય એમ નથી. એને ઊંધું નામ જપવા વાળો એ મૃગારી વાલ્મીકી થઈ જાય. ભગવાનના નામના કારણે પથ્થરો જે છે એ પાણી ઉપર તરવા લાગે. આનાથી મોટી ભગવાનના નામની મહિમા બીજી શું હોય. અને એક ઉદાહરણ તો આપણી સામે જ છે, આ અજામિલ પોતાના પુત્રનું નામ લીધું અને છતાં ભગવાનના ધામમાં ગયો. તો આ પ્રવચન ઇસ્કોનમાં એક અમારા ફોરેનર સંન્યાસી ગુરુ આપતા હતા, તો એક ભાઈએ કીધું તો આપણે એ જ કરાય ને, આપણા છોકરાના નામે ભગવાનના નામ ઉપરથી રાખી દો અને પછી છેલ્લે મરવાનો સમય આવે તો બોલાવી લઈશું. આપણને ખબર છે આપણે ક્યારે મરવાના છે. માની લો આપણા મૃત્યુનો સમય આવે ને, છોકરા ઓફિસે ગયા હોય તો તકલીફ થાય કે નહીં. અને એકવાર એક ભાઈ આ પ્રસંગ સાંભળીને ટ્રાય કરી, ચારેય છોકરાના નામ રાખ્યા, રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન. મરવાનો સમય આવ્યો, બૂમ પાડી, રામ લક્ષ્મણ ભરત, એમ ત્રણ નામ બોલ્યો, ત્યાં ચારેય હાજર થઈ ગયા. ચારે હાજર છે, એનું કીધું બોલો પિતાજી, તો કે અરે તમે ચારે આયા હું કરો છો, એ કે તમે જ બોલાવ્યા. અરે તમે ઓફિસે જાઓ, બસ એટલું બોલો ને ત્યાં બાબા વહી ગયા. ભાગમાં ન હોય ને તો અંતે નામ નીકળે નહીં. માની લોકો એમ વિચાર કરે કે આપણે તો છેલ્લે એકવાર લઈ લેવું, એવી રીતે નામ નીકળતું નથી. એટલા માટે ભગવાનના નામને ગાવાનો જીવનમાં અભ્યાસ હોવો જોઈએ. જે વ્યક્તિ ભગવાનના નામને નથી જપતો એનું જીવન તો ફેલ છે. કારણ કે વિચાર કરો, આનાથી સરળ રસ્તો બીજો શું હોય કે ભાવ કુભાવ ગમે રીતે ભગવાનના નામને જપો. એક શ્લોક તો કહે છે, સાકેત્યમ પરિહાસમ વા સ્તોભમ હેલ નમૈવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અઘહરમ વિદુહ. માનો કોઈને બતાવ્યું હોય કે જો આ રામનગર નો રસ્તો છે, તોય ભગવાનને એમ થાય કે મારું નામ લીધું છે. કોઈને એમ થાય કે ઉપહાસ ખાતર, માનો મજાકમાં, એટલે પિક્ચર મને જ ગાતા હરે કૃષ્ણ હરે રામ, ઉપહાસ ખાતર ભગવાનનું નામ લીધું હોય. અને માનો કોઈ રાગ સંગીતકાર કોઈ હોય, હે ને, ઘણા સંગીતકારો એ મહામંત્ર ગાયા છે, હરે કૃષ્ણ ઇત્યાદિ, હે ને. અને કોઈની અવગણના માટે ત્યાં જો ઓલા નીકળે હરે કૃષ્ણ વાળા, હે ને, કોઈને મજાકમાં તોય ભગવાન એમ માને છે કે ના આને મારું નામ લીધું છે. વિચાર કરો કેટલી કૃપા છે ભગવાનની. ગમે એ રીતે નામ લ્યો, ભગવાન એમ જ માને કે મારું, કારણ કે મૂળ એનું જ છે. અહીં કોઈક રામજીભાઈ હોય, પણ એ રામજીભાઈ પછી થયા ને, ઓલા રામ તો કરોડો વર્ષોથી છે શાસ્ત્રમાં, હે ને. અહીંયા કોઈ લક્ષ્મણભાઈ હોય તો એ લક્ષ્મણ તો અનાદિકાળથી છે, હે ને, આ લક્ષ્મણભાઈ પછી થયા. એમ મૂળ નામ ભગવાનનું છે, એટલા માટે તમે ગમે એ રીતે લો લાભ કરે. આચાર્યો એક ઉદાહરણ આપે કે માનો એક 5 વર્ષનો બાળક નાનો રમતા રમતા અગ્નિની પાસે વયો જાય, હે ને, તો અગ્નિની ખબર પડે કે 5 વર્ષનો છે એટલે આ ન દજાડાય, આ એની મમ્મી છૂટો પડી ગયો છે. એ 5 વર્ષનો બાળક અગ્નિમાં હાથ નાખે, અગ્નિ એને દજાડે, અને આપણા 80 વર્ષના દાદા કદાચ અગ્નિમાં હાથ નાખે એને દજાડે. એમ ભગવાનનું નામ કદાચ તમે ભાવથી લ્યો તોય ફળ આપે, અને કુભાવથી લ્યો તોય ફળ આપે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલા માટે એક અભ્યાસ જીવનમાં બનાવી લેવો જોઈએ કે 24 કલાક બસ મનમાં કેવલ ભગવાનના નામનું સ્મરણ ચાલે. કારણ કે તમારે જો ભગવાનને પકડવા હોય ને, તો હરિ પકડાય છે હરિ નામથી. એટલા માટે આ સંસારના જે કઈ સાધનો છે, ચારેય પુરુષાર્થ, બધા વ્રત, બધી તપસ્યા, બધું દાન, બધી તીર્થયાત્રા, બધા યજ્ઞો, બધું સ્નાન, બધું વેદ અધ્યયન, બધા ઉપવાસ અને જેટલી કઈ પ્રદક્ષિણા છે, આ બધું કેવલ હરિ નામથી પૂર્ણ થાય છે. માની લો તમે પ્રદક્ષિણા કરવા જાવ, એમ ગિરનારની અત્યારે હાલતી છે આપણે, એક છે ને, પણ એ પ્રદક્ષિણા એમ વાતો કરતા કરતા આટા મારી લો, ફરતા ગિરનાર ફરતા દહબાર, તો એમ કઈ તમારી પરિક્રમાનું ફળ ન આવે. એ પરિક્રમામાં જો ભગવાનનું નામ જોડાયેલું હોય તો જ એ પરિક્રમાનું ફળ મળે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ત્યારે સફળ થાય જો એમાં ભગવાનનું નામ સંકીર્તન હોય. તમે જે કાંઈ વ્રત કરો છો, એકાદશી કે જન્માષ્ટમી કે રામનવમી કે જે કોઈ વ્રત, જ્યાં સુધી ભગવાનનું નામ જપ ન કરો ત્યાં સુધી વ્રતનું ફળ નથી આવતું. તમે કોઈ પણ દાન કરો છો, જ્યાં સુધી ભગવાનના નામ સંકીર્તનથી દાન કરવામાં ન આવે ત્યાં સુધી દાનનું કોઈ ફળ નથી. તમે ગમે એટલા તીર્થની અંદર ભ્રમણ કરો, પણ એમાં જો ભગવાનનું નામ સંકીર્તન નથી તો એ તીર્થયાત્રાનો કોઈ ફાયદો નથી. ગમે એટલા મોટા યજ્ઞ કરો, જો યજ્ઞમાં ભગવાન નથી તો યજ્ઞનું કોઈ ફળ નથી. ગમે એટલી નદીઓમાં સ્નાન કરો, પણ જો એ સ્નાન હરિનામથી નથી તો એનું કોઈ ફળ નથી. ગમે એટલા વેદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરો, પણ એ જ્ઞાન જો કૃષ્ણ સુધી ન લઈ જતું હોય તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. ગમે એટલા ઉપવાસ તમે કરો, ગમે એટલી પ્રદક્ષિણાઓ મંદિરની ફરતા હોવ, પણ હરિનામ જો ન હોય તો આ બધું ફેલ છે સંસારમાં. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાનના નામ સિવાય, અથવા તો ભગવાનનું નામ જે વિધાનમાં નથી, આ સંસારના એ બધા વિધાન ફેલ છે જો એમાં હરિકથા હરિનામ નથી હોતું. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ ભગવાનના નામનો જપ કરવો જોઈએ. કારણ કે શિવજી આ કરે છે, હે ને, બ્રહ્માજી આ કરે છે, અને આપણે તે ભગવાનના નામની મહિમાને સમજ્યા પછી ભગવાનના નામને જપવાનો પ્રારંભ કરવો જોઈએ. પણ ઘણા લોકો એવું માને છે કે આ બધી વાતો ખાલી કહેવાની છે, આપણને સમજાવવા માટે આપણે માળા કરતા થાવી ને એટલે આપણે આમાં લખી દીધું છે આ નામની મહિમા. એવું નથી, અર્થવાદ ભગવાનના નામની અંદર નથી. એને સમજતા પહેલા આપણી વચ્ચે જે તિથિ ઉપસ્થિત છે એમના મુખેથી કાંઈક આશીર્વચનોને શ્રવણ કરી અને ફરીથી આ કથાને પુનઃ આપણે પ્રારંભ કરીશું. તો હું વિનંતી કરીશ મહારાજને કે એમના શ્રીવચનો દ્વારા આપણને કાંઈક આશીર્વચન પ્રાપ્ત કરાવે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. આજના ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ શ્રદ્ધે પૂજ્ય શ્રી જેમનું હરે રામ હરે કૃષ્ણ વિશે મારો 40 વર્ષનો અનુભવ છે કે હું વધારે વધારે માનતો હતો હરે રામ હરે કૃષ્ણને.
હરી બોલ.
અને મારા આશ્રમમાં પણ ઈદ વસ્તુ પૂજાય છે, બે મૂર્તિ રાખું છું. તો વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી બાપુ બહુ સરસ કહેતા હતા, મને મજા પણ આવી. અને સંગીતના ભાઈઓ, માતાજી, વડીલો અને લુખી પરિવારના આંગણે જ્યારે શ્રીમદ ભાગવત થયું છે, બહુ મંત્ર ઉપર ભાર આપ્યો. એને કાંઈ લેવા દેવા નથી, તમે મંત્ર જાપ કરો તોય ભલે, ન કરો તોય ભલે. એને ભાર બહુ આપ્યો મંત્ર ઉપર. એ શું કામ ભાર આપ્યો? કે જેને મેળવેલું હોય ને એ એમ કે અહીં આજ ગોતો તો નીકળશે, બાકી ન નીકળે. એને કઈ મેળવેલું છે. હરે રામ હરે કૃષ્ણ એ કોઈ વાડો નથી, શોખવત કરી દઉં, કોઈ સંપ્રદાય નથી. કોઈ કહેતું હોય તો કોઈ પણ વસ્તુ આ નથી. હરે રામ હરે કૃષ્ણ એટલે બેનું મિલન, એનો ફાટો ન પાડવો, એનું નામ હરે રામ હરે કૃષ્ણ. બીજું કોઈ આ કોઈ મિલન, બીજું કઈ સંપ્રદાયવાદ કોઈ નથી. કારણ કે તમે ગમે મંદિરમાં જાઓ, ભગવાન કૃષ્ણ જ પૂજાતા હોય, કાં તો રામ રામચંદ્ર પૂજાતા હોય, બાકી કોઈ અંદર ન હોય. એટલે જયારે એને શ્રદ્ધા ઉપર કીધું ને, એટલે મને એક દ્રશ્યાન ક્યારનું યાદ આવતું હતું કે પંજાબનો એક 81 લાંબી બધાનું વર્ણન નથી કરતો, ટૂંકમાં સમય પણ જાજો થઈ ગયો. પંજાબમાં એક બ્રાહ્મણનો દીકરો, નાનપણના એના માવતર ગુજરી ગયા એટલે આમ રખડતો હતો પોતે. ગામમાં કોઈ વ્યક્તિ એને ખાવા આપે, 2-5 દી આપે, પછી કાઢી મેકે. એટલે છોકરાએ કહ્યું કે મને શું કામ કાઢી મેકો? એટલે કહ્યું તારો ખોરાક બહુ છે એટલે તને કાઢી મેકવામાં આવે. એટલે કહ્યું ખોરાક તો તમે ખાવે, હું ખાવ, એમાં નવું શું છે? અમે બધા 2 રોટલા ખાવી આખા દિના, તું આખા દિના 6 રોટલા ખા, આ પહોંચ ન થાય. અને જે મોટો થાય એટલે કેટલા આખો ને ખબર. એટલે એને કાઢી મૂક્યો. માવતર હતા ને, નાનપણ એક ગામથી બીજે ગામ ગયો અને ને એમ કહેવાય કે કાશી જેવો માર્ગ હતો. એમાં એક સંત નાવે આવ્યા બાપુ જેવા, અને કોઈ પણ સંત છે ને એનો સ્વભાવ હોય. છોકરાને જોયો એટલે બેઠો હતો, કપડા ફાટલા હતા, આંખમાં અશ્રુ હુકાઈ ગયેલા. એટલે પૂછું કે બટા જમવું છે? અને છોકરાએ એમ હામું જઈને કીધું કે તમે જમાડવાના છો? એટલે કીધું કે જમવાનું હોય તો હાલે મારી સાથે આશ્રમમાં. એટલે એને કહ્યું કે આશ્રમમાં આવું પણ 5 દી 10 દી રોકીને પછી કાઢી મેકો તો અમારે નથી આવવું. એટલે કીધું એવું કઈ અમારા આશ્રમમાં છે નહીં, તારે રોકાવું હોય ત્યાં સુધી રોકા. તે કે બધી વાતો થાય, આ ગામમાં 50 જણા છે એમ કીધું કે તું તાર જમીને લહેર કરે, એ 8 દી રાખે ને ત્યાં ખોરાક મારો વધારે છે એટલે ઘરના કંટાળીને મને રજા આપે. સૌ ઘર બદલ્યા, કોઈ હજી નથી કીધું કે અખંડ રહે એમ. એટલે કહ્યું ગામ ગમે બદલે, આશ્રમ વાળા ન બદલે, આવતો રહે અંદર હાલ. એટલે ઉભો થઈ ગયો, અરખમાં આવી ગયો. ગયો એટલે રસ્તામાં ગુરુએ પૂછ્યું કે ભાઈ તારું નામ શું? તો કે કાંઈ મારું નામ મને ખબર નથી, મારા માવતર એમ કહેતા કે એ તું બહુ ખાસો નાનપણ છે, અડધો શેર અડધો શેર ખા, હારા અઢિયા, એ અઢિયો બધા કેસ મને. મારી નામની મને ખબર નથી. એટલે કીધું કે બીજું કઈ નામ કઈ કઈ નહીં અટગ્યો કહેવાનું મને, જયારે બોલાવવું હોય તમારે કામ હોય ત્યારે કહેવાનું કાંઈ અટગ્યા, ન કામ હોય તો કહી દેવાનું જવા દે અટગ્યા, એટલે હું ભયો જાય, મને કઈ નામની ખબર નથી. એટલે કીધું સારું આશ્રમમાં લાવ્યા. હવે આશ્રમમાં લાવ્યા એટલે ને હામટું હરેરાલે બધા હામતા સંતો સાધુ બધા જમતા માણસો, એમાં કઈ ખબર પડે ને આ કેટલું ખાઈ ગયો કેટલું નથી ખાઈ ગયો. એમાં બરોબર પાંચ સાત દહદી થયા અને ગુરુજીએ કીધું જો ભાઈ તું તારું કામ સારું છે, પોતા કરશો, કચરો સાફસૂફ રાખશો, મંદિરના પગથિયા લુસીન સરસ રાખ, ફૂલ લઈ આવશો, પણ એક કામ તારે કરવું પડશે. બોલે શું? આવતીકાલે અગિયારીસ છે ને એટલે અપ્પા કરવાનો છે, એટલે તારે કરવાનો. એટલે કહ્યું કે એ વાત ન કરતા, તમે કહો તો બીજે ગયો જો એમ કરીને મને કાઢી મેકવો હોય તો તમે તાર ના પાડી દો, બાકી એવા બાના નો કાઢો કાલે અગિયારીસ છે એટલે અપ્પા કરવાનો. આપણે કોઈ દી અપ્પાને માનતા નથી, અગિયારીસ ને માનતા નથી, તમે કોઈ કરું પણ બાકી આ નહીં. એટલે ગુરુએ કહ્યું પણ તને વાંધો શું, ફરાળ ખાવા મળે પેંડા મળે એ કઈ ખાતરી ન હોય, સપટીક ફરાળમાં પેટ ન ભરાય અને મારે કઈ ધંધો કરવો નથી. તો ગુરુ કે એક કામ કરીને તો કે શું તું સીધું લઈને અને વાડામાં ગૌશાળા છે ને બનાવી નાખી. એટલે પેલા એ કહ્યું કઈ વાંધો નહીં, એ તો મને આવડે જ છે રસોઈ. એટલે કીધું મને સવારમાં સીધું આપજો. સવારમાં કોઠારમાં ગયા એટલે માણસે આપી દીધું કે મને બરોબર હવાશેર જેટલો લોટ આપો એ પ્રમાણે શાકભાજી તેલ મરસું બધું આપો. એ બે તગારા લઈ અને વયો ગયો વાડામાં. એમાં ગુરુનું ધ્યાન ગયું કે આ તો નક્કી રસોઈ કરવાનું, અને મંગાળો માંડ્યું રસોઈ શરૂ કરી. ગુરુ કે જો તું રાંધીને કમ્પ્લીટ થઈ જાય ને એટલે ભગવાનને ઠાળ ધરજે. એટલે કીધું કોણ ભગવાન? તો કે હું જેની પૂજા કરું ને રામની એને તું ઠાળ ધરજે, બીજું કઈ હું તને જ કહી દઉં. કે શું બોલવાનું? તો કઈ નઈ, ગુરુના ભગવાન જમવા પધારો એમ કહેવાનું, બીજું કઈ નહીં હોય આમાં. સારું એ કે એની રસોઈ કરી લીધી ને કમ્પ્લીટ થયું એટલે ને કઈ પાટલો બાટલો ન નાખ્યો, એમ નામ જેને કઈ ગમસા જેવું હતું એમ પાથરી દીધું. પાથરી ને તરત તે ઠાળ મૂક્યું બધું રાંધીને કમ્પ્લીટ. એટલે અઢીસેરની રોટલી ફર્સ્ટ ક્લાસ, શાક ભાત ને દાળ ને બીજું કઈ બનાવ્યું નહોતું. અને આ પાણી ને ધારાવડ દઈને કે મારા ગુરુ ના ભગવાન આવજો. હવે એને કઈ લેવા દે, વાત જ નહીં ભગવાન. અરે એ ગુરુ ના ભગવાન કીધા ને એટલે ભગવાન રામ પ્રગટ થયા સીધા. એટલે બોલો અઢગ્યો હામું જોઈ રહ્યો. એ કે તમે કોણ? તે કે તે બોલાવ્યા. ઈ કે તમે હાસુ ને જમવા આવો છો? તે કે અમે હું ખોટા છું તો જમવાનું આવ્યું. હા તે બોલાયા ને આવ્યા. એટલે કે તમે જમવાના છો? તે કે જમવા હતું તે હાથ કર્યો ને અમે આવ્યા છે. કે એમ નામ નથી પૂગી ગયા. સારું જમી લ્યો. એ ભગવાને બધું ખાઈ ગયા. અઢીસરમાં કઈ ન રહેવા દીધું. ઓલો નિરાશ થઈ ગયો. એક તો ત્રણ કલાક રસોઈ કરેલી, નિરાશ થઈ ગયો. આશ્રમમાં તગારું જે કઈ હતું તાવડો ને લોઢી ને કર્યો ઘા ખૂણામાં. ગુરુને કહેવી કે આવા નવા ધંધા કરીને પાપમાં પડશો. તમારે મને કેવું હતું ને અગિયારીસ રહે એમ, તો હું રહે. કે શું થયું? અરે તમારો ભગવાન અઢીસેર ગયો હતો, દાબી ગયો બધું. હું અઢીસેર ગયો, મને અત્યાર સુધી એમ હતો કે હું અઢીસેર ગયો, આ અઢીસેર ગયો જ છે. બબડતો બબડતો હું ગયો, ભગવાનને જેમ આવે એમ કહી દીધું. એટલે ગુરુ કે પણ હું કામ એને ગાળ્યું દે, ખાવું તારે પેટ તારું ને ગાળ્યું શું કામ દે? શી કે ભાઈ હા એ ગાળ્યું જ લાગશે તમને. હું ગયો. બોલે પછી થાય ને પડી ગઈ. સવાર જાગ્યો એટલે પાછું જે રસોઈ કરવાનું હતું ને નાસ્તા પાણી જે કઈ જમવાનું જમી લે, બીજી અગિયારીસ આવી. એટલે તરત કીધું ગુરુજી, કીધું આવતીકાલે અગિયારીસ ઉભાર્યો, બે ઢીસેર આપો, શેર આપી દો, ઢીસેર તમારા ભગવાન નો ઢીસેર મારો, બે જુદું જુદું એક માં નાખી દો. બોલા કે આ કેટલું ખાતો હોય છે ઢીસેર એનું ને ઢીસેરાનું? હજી તમને ન ખબર હોય, તરત પૂગી જાય, હાથ પાડ્યા ભેગો ગયો વાડામાં. ભગવાન ને ટુકાર જ કરતો હતો, એને કઈ ભક્તિ ને કઈ લેવા દેવાય નતા. વાડામાં જઈને પાછું ગુરુએ કીધું ઠાળ ધરી દેજે, કે આ એ તો ધરી દે કમ્પ્લીટ. એટલે એનો ટાઈમ થયો એટલે બધું કમ્પ્લીટ થયું. અને પધારો ગુરુના ભગવાન એમ કીધું અને તરત રામ પ્રગટ થવા ગયા. તો સીતાજી એ કીધું કેણી ફા ઓલી અગિયારીસ સીધી એકલા જ ગયા, આ અગિયારીસ? તે કે હાલ ખરે એકલો જ જાઉં છું. તે કે ભર્યો મારે આવવું છે. તે કે જો ટુકારા ને હુકારા ખાવા હોય તો આવજો. એ છોકરો છે નાનો, 12-13 વર્ષનો, ફફડાટી બોલાવી દેશે તમારી રીતે. અરે ગમે ગાળ્યું દે તો સહન શક્તિ કરવી. રાવણ ના રાક્ષસો નો ત્રાસ સહન કરીએ કે ના છોકરાનું ન કરીએ? હાલો એ કે તમ તાર આવવું. આવ્યા ને આવ્યા એટલે ધડ દેને આમ પ્રગટ થયા ને બોલા આંખ ખોલી. ગુરુ ના ભગવાન ને બે સીતા ને રામ બેન જોયા. એટલે કીધું આ કોણ? તે કે મારા પત્ની. તે કે તમે પૈણેલા છો? તે કે અમે થોડા એમ નામ સીવી કે તો તમારો ઓલખરો શોખફત ન કરાય કે અમે બે જણા આવવાના છે, મને ખબર પડે સીધું કે લાવવાની. આ મારે તૂટી ગયો, 5 કલાક થયો આમાંનામાં ધડીકા, ખાઈ લો. ભગવાન કે ખાઈ લો, આમાં કઈ બીજું ન બોલતા. એ બે અઢીસેર અઢીસેર દાબી ગયા. ઓલા ને તો બીજી 11 પડી આવ્યો હતો આશ્રમમાં, ગુરુ હોઈ ગયેલો, મોડો આવ્યો એટલે ગુરુ હોઈ ગયા. ખૂણામાં બધા ઠામનો ઘા કર્યો ને પોતે એકોના ખૂણામાં હોઈ ગયો. હાને હુજી પડ્યો રહ્યો, આરતી પૂરી થઈ એટલે જાગીને પાછો દૂધ થોડું ઘણું પીવું હતું, પીને હું કઈ જમવાનું હતું નહીં. અને ત્રીજી 11 આવી, આ ટૂંકમાં જ લઉં છું. અને ત્રીજી 11 આવી એટલે ઓબાર્યો કે ગુરુ મહારાજ, તે કે 1.5 એના તમારા ભગવાનના વહુ નો આપો. એને વહુ કીધા, માનો કીધા, 1.5 એના વહુ નો આપો, 1.5 ભગવાનના તમારે આપો, અને 1.5 મારું, 3.5 ના ભાગામાં નાખો તાંડામાં. ઓલા ગુરુ કે આનો કેટલો ખોરાક છે, આ તો આપણે અત્યાર સુધી માનતા નતા, 11 વધતું જાય. બોલા કે આપી દો ને ભાઈ, આપણે આટલું મોટું સદાવત આલે દઈ દઉં ને કે જીવ મોટો રાખો. આપી દીધું, એ આપી દીધું ને તરત હું તમને વાડામાં જઈને રાખ. ગુરુએ કીધું ઠાળ ધરવાનું ન ભૂલતો, કે ભલે. તરત જઈને કીધું કમ્પ્લીટ થયું, પરસ્યો રેબજેબ થઈ ગયો. અને બિચારા માણ રાંધીને હું તમને કહું, થપ્પો માર્યો બધો રોટલા ને રોટલીનું ને બધું. અને એમાં એ ગુરુના ભગવાન, તમે બે જણા જ આવજો. બિચારો નિહાકો નાખીને બોલ્યો, એ જ્યાં નિહાકો નાખીને બોલો ને તો રામ ને સીતા હાલતા ત્યાં લક્ષ્મણજી કે કઈ પા, કે અમે જાવી છીએ મૃત્યુ લોકમાં પંજાબમાં જમવા. તો કે બે ફેરી તમે બે જાવશો, કે મને જ લઈ જ નથી જતા. તો કે એના તારું તો કામ જ નહીં, કા એ મગજ નો ધોમ ને તું મગજ નો ધોમ. તો કે પણ નો એક શબ્દ બોલું. તો કે જો બોલવાનું નહીં, સહન કરી લેવાનું અને 1.5 દાબી જવાનું, ગાળ્યું દે તોય. તો કે પાકું, એ જ્યાં હું તમને કહું ભગવાન કીધું ને પ્રગટ થયા. રામ ને સીતા ને જોઈને લક્ષ્મણજી ને જોઈને એટલે કીધું, આ કોણ? તો કે મારા ભાઈ. તો કે તમે સવો કેટલા ઘરમાં, ઈ ગયો ને એટલે મને ખબર પડે મારો ગુરુ મને હાવ ખોટો માને છે. અને આ મારે ડખો થાય છે, રાંધવામાં હું તૂટી જાઉં છું. તમે હોય એટલા મને કહેતા જાઓ, આવતી 11 છે હું એટલું રાંધું. મંડો બબડવા, ભગવાન કે ખાવા મંડો ને ભાઈ. એ જે બબડવું બબડી ઘડીક ગાળ્યું કરી દીધું, જે કાંઈ બોલ્યો હોય ભગવાન જમી લીધું. ત્રણે નીકળી ગયા જમીન. બોલો આશ્રમમાં આવીને ગુરુની સામે કાતર મારીને ઉભો રહ્યો. ગુરુ કે કેમ એમ કરશો? કાંઈ વાંધો નહીં, હવ ના કરેલા હવ ને ભોગવવા પડે. બોલો ગુરુને સાહેબ કીઠપ કરવા માંડ્યો. બે ગયો એક કોર, 100-11 આવી. એ 100-11 આવી એટલે એમ કહેવાય છે કે રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણેય તૈયાર થયા. હનુમાનજી ક્યાં મને મેકીને જ્યાં હોય ને ક્યાં પૂગો. એટલે વલા કીધું પણ મૃત્યુલોકમાં એક છોકરો છે ને જમાડે છે, આ રીતે એનો અર્થ છે. તો કે મારે આવવું છે. તો કે જો એને બિવરાવવાનું નહીં. તો કે એના ન બિવરાવું. એ જ્યાં ગુરુના ભગવાન કીધા અને શ્યાર પ્રગટ થયા, એ શ્યાર પ્રગટ થયા ને ઓલા આમ જોયું ને સાનો મનો થઈ ગયો. એ કે આ ત્રણ તો માણસ છે એ બરોબર છે, પણ આ કઈ વિચિત્રી જાતિનો છે. આના શાળા કર્યા જેવા નથી. એટલે કઈ બોલ્યો ને આમ કાતરું માર્યા કરી ઘડીક, કે આ એકલો જ બધું ખાઈ જાય એવો છે. કારણ કે હનુમાનજી નું સ્વરૂપ એવું હતું, કઈ શબ્દ સોથા ઓલા આમ કઈ બોલ્યો જ નહીં. હનુમાનજી સી બી ગયો તો આમ થોડો જ બોલ્યો. એટલે આપણે હનુમાનજી સી બીતા હોય. પછી 5મી 11 આવ્યો ને એટલે 5-6 લોટ લીધો. ઓલા ગુરુ કે એવો 5 કિલા લોટ એ પ્રમાણે શાકભાજી ને વાડામાં આવીને અને ટેરસી કઈ રાંધ્યું નહીં, બેઠો કઈ ન રાંધ્યું, ટેરસી બેઠો. 12 વાગ્યા ને એટલે એ મારા ગુરુના ભગવાન તમે આવજો. એટલે હનુમાનજી ને રામ લક્ષ્મણ જાનકી ને સીતાજી ચારે પ્રગટ થયા. એટલે કીધું કે અઢિયા, ત્યારે કે હા આ કઈ રાંધ્યું જ નથી. થઈ કે શ્યાર ફેરી મેં રાંધ્યું, અલખરો તમે રાંધો. આ કાસે કાસુ રાંધવામાં વાંધો આવે? આ હું તૂટી જાઉં છું, બપોર અહીં ના પડી જાય. રાંધો તમે અને મારી થાળી 1.5 ની મને જુદી આપી દો. ભગવાન સીતાજી ને હું જોયું કે ભાઈ રાંધવું પડો, આમાં ભગાય નહીં. હવે તમે વિચાર કરો, સીતાજી રાંધવા ગયા, લક્ષ્મણજી લાકડા લેવા, હનુમાનજી પાણી, રામચંદ્ર ભગવાન શાક સુધારે. બોલો આ ધંધે ચડાવી દીધા હાડા ભારે. બધું કમ્પ્લીટ થઈ ગયું. અને થોડીક વાર થઈ એટલે કીધું ગઢિયા, ત્યારે કે પાણી લાવી કે અમે અમારા ભગવાનને ઠાળ ધરવી. તો કે તમારો ભગવાન હોય? તે કે અમારો હોય જ તે ને, અમે હાવ થોડા ભગવાન વગરના સેવી. એટલે કે તમારો ભગવાન જે હોય તે મને મારું 1.5 જુદું આપી દો. તો કે પછી અપાય, પેલા એ કામ કરી લેવા દે. એ જ્યાં હું તમને કહું ભગવાન ધારાવાડી દઈને શંખ કરીને આરાધ કર્યો અને બ્રહ્માજી કહેવાય, શંકર ભગવાન, ઇન્દ્ર, વાયુ, વરુડ તમામ દેવો પ્રગટ થયા વાળામાં. એકલા દેવતાઓ જ તેને આમ વધી ગયું ફળ્યું. અઢિયો જોઈ રહ્યો કે આના ભગવાન તો હામટા, આના મારા ગુરુના તો શારત હતા, આ તો 66 નીકળ્યા. એ બધા આવ્યા એટલે પછી તો સીતાજી બધાને પીરસવા માંડ્યા. અઢિયાને થાળી આપી કે ના મારે નથી જમવું, મારે તો અપ્પા છે. હલો કે રહેવા દે, અત્યાર સુધી કોઈ દી અપ્પા કર્યો નથી અને હવે હું કામ એમને હેરાન કરશો. તો કે ના ના મારે નથી જમવું. અને સીતાજી એમ કહેવાય કે ભાવે ગભાવે અને આમ હાથ અડાડ્યો અને કોળિયો જ્યાં આપ્યો અને જેવો ઉતાર્યો ગળે ને ત્યાં બ્રહ્માંડ સુધી શરૂ થઈ ગયો મગજ અને હરે રામ હરે કૃષ્ણ બોલતો થઈ ગયો. અને એના ગુરુને કીધું કે હાલો વાડામાં ભગવાન આવ્યા, વર્ષોથી તમે પૂજા કરો છો, હાલો તમને બતાવું. ગુરુને બાવડું થોપીને લઈ આવ્યો. ગુરુ કે વાડામાં કોઈ નથી, આમાં એકલો વાડો છે ને તું છો. આ સીધું પડ્યું. તો કે ના ના જવા બધા જમે છે, આ ઉભા છે. એટલે ગુરુ નહોતા ભાળતા. અઢિયાએ ભગવાનને કીધું કે પ્રભુ જો તમે મારા ગુરુને દર્શન ન દો તો મારે આ દર્શનનું કાંઈ પુણ્ય નથી જતું, મારે કાંઈ ભક્તિ નહોતી જતી, મારા ગુરુને આપો. અને એ વખતે એના ગુરુના દર્શન આપ્યા. અને કહેવટમાં કહેવાય કે એના ગુરુએ કીધું કે મેં તને ઈશારો કરીને ખાલી અપ્પા કરાવ્યો, નામ સમરણ મેં ન કર્યું. જો નામ સમરણ કર્યું હોત ને તો મને મળી જાત. એમ કહેવાનું બાપુ અત્યારે હજી કહેતા હતા ને કે વાડીએ જાત, ખેતીએ જાત, પરકમમાં કરો. એનો અર્થ એ થયો હરે રામ હરે કૃષ્ણ તમે બોલો ને એટલે ધર્મ બધા અંદર આવી ગયા. પછી કૃષ્ણમાં તમારા બાપને ગોઠવી દો તો હાલે, માને ગોઠવી દો તો હાલે, માતાજીને ગોઠવી દો તો હાલે, ગમે એને ગોઠવી દો તો હાલે. પણ એક શ્રદ્ધા રાખીને બાપુએ કીધું એ વાત ઉપર હું સંમત છું. અને કારણ કે હું હરે રામ હરે કૃષ્ણની વર્ષો છે, હું આગળ જાતો હતો ને તમે કહ્યું ચોરમાં ઘડીક ઉભું જ રહેવું છે, એક બે ગૌમુખ્ય ટોપ છે લેતી જ જાવી છે. કારણ કે આની તુલસીની માળાઓ ઓરિજિનલ હોય, આ ડુપ્લિકેટ ધંધો કરતા જ નથી. કારણ કે આની વસ્તુ બધી ઓરિજિનલ હોય અને એના શબ્દ ઓરિજિનલ હોય. પણ આપણા ભાગ ન હોય, આપણા નસીબ ન હોય એટલે આપણે ન લઈ શકવી. પણ બને ત્યાં સુધી હરે રામ હરે કૃષ્ણનો જપ કરવો. એ જપ તમે એટલું કરજો કે પહેલા તમે 1 કરોડ જપ કરો ને ત્યાં સુધી કોઈનું ન માનતા. મારો વિશ્વાસ છે કોઈનું ન માનતા. 3 વખત કહું છું, 1 કરોડ જપ કરો ત્યાં સુધી કોઈનું ન માનતા. 1 કરોડ ને 1 જપ થાય એટલે તમારા અંદર થી ઉદ્વાર્ધન થઈ જશે કે બસ આ જ સત્ય, આ જ સત્ય, આ જ સત્ય. એમ મારું કહેવાનું સમરણ કરજો. એ નામ ઉત્તમ તમારા હાથમાં આવ્યા છે અને આપણને ગુરુ સમાન પણ ઉત્તમ મળ્યા છે. તો કોઈ પણ જાતની એની નિંદા ટીકા ન કરવી અને હંમેશના માટે એ જે શબ્દ આપે એ પકડીને અને ઠેઠ પાર પૂરું પડી જાઓ એ ભગવાન કૃષ્ણને મારી પ્રાર્થના. જય શ્રી રામ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે.
ખૂબ સુંદર હરિનામની મહિમા મહારાજશ્રીએ પ્રગટ કરી. એને કથાની અંદર સંશય એ તે વ્યક્તિની શ્રદ્ધાને ઉત્પન્ન થવા દેતું નથી. ઘણા લોકોના મનમાં થયું હશે કે બાપુએ આ કથા કીધી ક્યાંકથી આપણને સમજાવવા જોડી હશે. આ કથા ભક્તમાલની અંદર શ્રી નાભાજીએ લખી છે. આ અઢિયાની જે કથા છે નામદેવજીના પ્રસંગમાં શ્રી નાભાજીએ આ કથાનું વર્ણન કર્યું છે. આ સત્ય ઘટના છે ભક્તો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના નામની અંદર ક્યારેય અર્થવાદનો આરોપ ન કરવો જોઈએ. જે કોઈ ભગવાનના નામની મહિમાનું શાસ્ત્રમાં વર્ણન થયું છે તો ક્યારેય એવો વિચાર ન કરવો જોઈએ કે આ વર્ણન ખાલી આપણને સમજાવવા માટે છે, આપણને આમાં ફિટ કરવા માટે છે. નહીં, ભગવાનના નામની મહિમા જે શાસ્ત્રોમાં આપવામાં આવી છે એ બિલકુલ સત્ય છે ભક્તો. અને છેલ્લે જે મહારાજજીએ વાત કરી અદભુત કે મહામંત્રનો જપ કર્યા પછી આની મહિમાને એ સમજી શકે જેણે આને જપ કરીને આનંદનો અનુભવ કર્યો હોય. કારણ કે અનુભવ વગરની વાત જે છે એને એ તો બુઠી તલવારે યુદ્ધ લડવા જેવું છે. એક વખત આ મહામંત્રને ગાઓ, આ મહામંત્રને જીવનમાં ધારણ કરો અને પછી જે આનંદ કોને કહેવાય એનો અનુભવ જ્યારે તમે કરો ત્યારે ખબર પડે કે આ હરિનામની પાછળ આ ભક્તોનો સમાજ ગાંડો કેમ છે. કારણ કે આ સંસારની અંદર જેટલો રસ છે ભક્તો, એ પ્રત્યેક રસ ભગવાનની જેટલી શક્તિ છે, એ પ્રત્યેક શક્તિ ભગવાને પોતાના નામની અંદર મૂકી દીધી છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાના શિક્ષાષ્ટકમમાં કહે છે, નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણે કાલ એતાદશી તવ કૃપા ભગવન મમાપી દુર્દૈવૈદૃશમ ઇહા જનિનાનુરાગ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભગવાને પોતાના નામની અંદર પોતાની સમસ્ત શક્તિને મૂકી દીધી છે, બધી શક્તિ ભગવાન એના નામમાં મૂકી છે, અને એ નામને જપવા માટે સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ, એના માટે કોઈ નિયમ નથી, કોઈ કાળ નથી, ગમે ત્યારે જપ કરી શકો, ગમે એ સ્થાનમાં જપ કરી શકો, ગમે એ અવસ્થામાં જપ કરી શકો, નાઈન જપ કરી શકો, નાયા વગર જપ કરી શકો. આવું મેં કીધું હતું કે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે નાયા વગર માળા લેવાય? લેવાય. શું કામ? કારણ કે આ સંસારની અંદર ગમે એવી અપવિત્ર વસ્તુ હોય એને પવિત્ર કરવાની શક્તિ ભગવાનના નામમાં છે. આ સંસારની અંદર એવી કોઈ વસ્તુ નથી જે ભગવાનના નામને અપવિત્ર કરી શકે. એટલા માટે સ્નાન ન કર્યા હોય તોય જપ કરી શકાય, કારણ પંચરાત્ર વિધિ અનુસાર આઠ પ્રકારના સ્નાન હોય, અને આઠ પ્રકારના સ્નાનમાં હરિનામથી જે સ્નાન છે એ સૌથી શ્રેષ્ઠ છે. તો એનો મતલબ એ નથી તો શિયાળામાં રજા રાખો ના હોય, નહીં. કારણ કે એવી સ્થિતિ હોય, માનો આપણે ટ્રેનમાં જતા હોય, બે ત્રણ દિવસની સફર હોય, નાવાની વ્યવસ્થા ન હોય, તો ભગવાનના નામ દ્વારા વ્યક્તિ હરિનામથી સ્નાન કરી શકે છે, હે ને. પણ પાણીની વ્યવસ્થા હોય તો પાછું નાહી લેવું. એટલા માટે ભક્તો અનંત મહિમા છે ભગવાનના નામની, કારણ કે ભગવાન અનંત છે, એમની કથાઓ અનંત છે, એમનું નામ અનંત છે. અને આ રીતે અજામિલના પ્રસંગથી ભગવાનના નામની મહિમાને સિદ્ધ કરી શ્રી પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, પ્રભુ તમે મને જેમ આગળ કીધું સ્વયંભૂ મનવંતરમાં દેવતાઓ દાનવો મનુષ્યો સર્પો પશુ પક્ષી વગેરેની સૃષ્ટિ કેવી રીતે થઈ, સર્વ કારણોના કારણ ભગવાન દ્વારા પોતાની શક્તિથી જે રીતે પછીની સૃષ્ટિની રચના કરે છે એ જાણવાની મારી ઈચ્છા છે. સુખદેવજી કહે છે કે સાંભળ, સ્વયંભૂ મન્વંતરના પાંચેય સંતાનોના વંશનું વર્ણન અહીંયા પૂરું થયું છે, અને ત્યારબાદ સુખદેવજી કહે છે કે જે પ્રાચીન બરહીના જે પુત્ર હતા પ્રચેતાઓ, એ પ્રચેતાઓએ વૃક્ષો ઉપર ક્રોધ કર્યો, કારણ કે જ્યારે એ તપસ્યા કરવા ગયા તો આ પૃથ્વી ઉપર વૃક્ષો બહુ વધી ગયા હતા, અને ક્રોધ દ્વારા એ વૃક્ષોને જ્યારે બાળવા માંડ્યા એ સમયે ચંદ્રદેવ જે ઔષધિઓના દેવતા છે, જેના તેજથી આ સંસારમાં વનસ્પતિઓ ફૂલે ફાલે છે, એ ચંદ્રએ પ્રચેતાઓને રોક્યા. એમણે એક અપ્સરાની પુત્રી એમને પ્રદાન કરી, અને એનાથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ થયું પ્રાચેતસ દક્ષ. જે દક્ષ શિવજીનું અપમાન કરવાના કારણે મૃત્યુ પામ્યા હતા એ જ દક્ષ પ્રચેતાઓના પુત્ર તરીકે ફરીથી જન્મ થયો. ફરીથી બ્રહ્માજી એને એ જ આદેશ આપ્યો કે તમે જાઓ સૃષ્ટિની રચના કરો, સંતાનની પ્રાપ્તિ કરો. દક્ષ પ્રજાપતિએ સંતાન માટે વિંધ્યાચલ નજીકના પર્વતોમાં તપસ્યા કરી ભગવાનની હંસ ગુહ્ય સ્તુતિ કરી છે, અને ભગવાને પ્રસન્ન થઈ પંચજનની પુત્રી અસ્કિની સાથે એ દક્ષના વિવાહ કરાવ્યા, અને એ દક્ષ અને અસ્કિનીના વિવાહથી 10,000 સંતાનોની પ્રાપ્તિ થઈ જેનું નામ થયું હરિયશ્વ. 10,000 પુત્રોની ઉત્પત્તિ કરી, અને દક્ષ પ્રજાપતિએ કીધું કે જંગલની અંદર જાઓ અને તપસ્યા કરો, કારણ કે આ બધા ડાયરેક્ટ લગ્ન કરવા વાળા નહોતા, આપણી જેમ છોકરી જોઈ નથી ગાલો બે વર્ષમાં લગ્ન. લગ્ન કરતા પહેલા બધા વ્યક્તિ તપસ્યા કરે છે, જોવો ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતા પહેલા તપસ્યાનો નિયમ પ્રત્યેક પરંપરામાં જળવાઈ રહ્યો છે. દક્ષ પ્રજાપતિએ પોતાના 10,000 પુત્રોને તપસ્યા કરવા માટે મોકલ્યા. તપસ્યા કરવા ગયા અને તપસ્યા કરીને જયારે પાછા આવતા હતા, રસ્તામાં નારદ મુનિએ જોયું 10,000 નો લોટ, અને આને જો સાધુ બનાવી દેવી, બ્રહ્મચારી બનાવી દેવી, આપણી સંખ્યામાં વધારો થઈ જાય, એમ લાલ કપડા વાળા વધશે. 10,000 ને ઉભા રાખ્યા અહીંયા કેણપા. તો કે અમે ગયા તા તપસ્યા કરવા માટે, તો હવે આમ કેણપા જાવ? તો કે હું ઘરે જ આવી છી. ઘરે જઈને શું કરશો? તો કે લગ્ન, કારણ કે અમારા પિતાએ કન્યાઓ જોઈ રાખી છે. નારદ મુનિ કે વિવાહ કરવા છે, પેલા મારા 10 પ્રશ્નોનો ઉત્તર આપો પછી વિવાહ કરજો. પ્રથમ પ્રશ્ન કે તમે પૃથ્વીના અંતને જાણો છો? ભૂ, ભૂ માને પૃથ્વી. તો પૃથ્વીના અંતને તમે જાણતા નથી તો તમે સૃષ્ટિ કેવી રીતે કરશો? કારણ કે તમે જાઓ છો મેરેજ કરીને સૃષ્ટિ કરવા માટે ને, પૃથ્વીના અંતને જાણો છો? તો ભૂ શબ્દનો અર્થ થાય છે શરીર. જો બહુ આ જે 10 પ્રશ્નો છે ને, આની ઉપર 7 દિવસનો ભાગવત થયો, કેવલ આ 10 પ્રશ્નો ઉપર. એવા સુંદર પ્રશ્નો છે, અને અમારા ગુરુ મહારાજે કરી છે કેવલ આ 10 પ્રશ્નો ઉપર 7 દિવસની સપ્તાહ. ભૂ માને શરીર, અને ઈ શરીરની અંદર રહેવા વાળો આત્મા જે છે એનું આ અનાદિ બંધન છે આ શરીર. તો શરીરનો અંત માને મૃત્યુને જાણ્યા વગર તમે આ સંસારની અંદર રહેવાના પ્લાન બનાવો છો? આ જવાબ તો પછી સુખદેવજી આપ્યા છે, નારદ મુનિએ ખાલી પ્રશ્ન જ બતાવ્યા છે. ભૂનો અંત માને શરીરનો અંત જાણો છો? જે શરીરના તમે વિવાહ કરાવવા જઈ રહ્યા છો, પ્રથમ પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, તથૈક પુરુષમ રાષ્ટ્રમ, એક એવો દેશ છે જેમાં એક જ પુરુષ રહે છે. માનો ભારત દેશ હોય અને એમાં એક જ વ્યક્તિ રહેતો હોય, ખાલી કેવું આશ્ચર્ય છે એમ. એક એવું રાષ્ટ્ર છે જેમાં એક જ પુરુષ રહે છે, અર્થાત ભગવાન. ભગવાન એક જ આ સંસારમાં પુરુષ છે, અને બાકી જેટલા જીવાત્માઓ છે એ બધી સ્ત્રી છે. આત્મા જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, પુલ્લિંગ નથી. આત્મા કેવો છે એમ ન કહેવાય, આત્મા કેવી છે, કારણ કે આત્મા સ્ત્રીલિંગ. પુરુષ માત્ર આ સંસારમાં એક જ છે, અને એ છે ભગવાન. ત્રીજો પ્રશ્ન કર્યો, બિલમ ચાદષ્ટ નિર્ગમમ, એક એવી ગુફા છે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી. કહેવાનો અર્થ છે કે જેને નીચેના લોકમાં જન્મ મળે છે, અંધારિયા ગ્રહોની અંદર જે જાય છે, એ વ્યક્તિ આ સંસારની અંદર પાછો આવતો નથી. ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાનને જાણતો નથી. પ્રશ્ન નંબર 4, બહુરૂપામ સ્ત્રીયમ ચાપી, એક એવી સ્ત્રી છે જે ઘણા રૂપ બદલે છે. અને અહીં બદલાતા હોય ને, હવારની કથામાં અલગ કપડા પહેરીને આવે, હાંજની કથામાં બીજા પહેરીને આવે, અને આપણે ફેશન શો નો ચાલુ કર્યો હોય. પણ નારદ મુનિએ પ્રશ્ન આપ્યો, પ્રશ્ન નંબર 4, એક એવી સ્ત્રી જે બહુ રૂપ બદલે છે, અને તેમ બદલજો, એમ મને કાંઈ વાંધો નથી, એમાં કાંઈ નિયમ નથી શાસ્ત્રનો, ભાગવતમાં કપડા ન બદલે. ઈ સ્ત્રી છે બુદ્ધિ, જે વારંવાર આ સંસારની પ્રત્યેક વસ્તુઓ પ્રતિ એ જીવનું ધ્યાન આકર્ષિત કરે છે. વારંવાર કપડા બદલતા હોય બધાને ધ્યાન ન્યા જાય કે નહીં, કે બેને હવારે બીજી હાડી પહેરી હતી ને અત્યારે બીજી પહેરી, એમ બુદ્ધિ જે છે એ આ સંસારની અંદર જે ભોગો છે એના પ્રતિ આત્માને હંમેશા આકર્ષિત કરતી રહે છે. હરે કૃષ્ણ. પ્રશ્ન નંબર 5, પુંસામ પુંશલી પતિમ, એક વ્યક્તિ છે જે વેશ્યાનો પતિ છે. કારણ કે વેશ્યાનો જે પતિ હોય ને એ પોતાની સ્વતંત્રતા ગુમાવી દે, પછી સ્ત્રી જેમ કે એમ એને કરવું પડે છે. એટલે ઈ છે બુદ્ધિ, એને ભ્રષ્ટ બુદ્ધિ, જેનાથી વ્યક્તિને આ સંસારમાં ભટકવું પડે છે. પ્રશ્ન નંબર 6, આ સવાલ યાદ રહે છે? હારું, હમણાં હું પૂછું છું આ કઈ પછી. નદીમ ઉભયતો વહામ, એક એવી નદી છે જે બે બાજુ વહે છે. ભાળી કોઈ દી આવી નદી ઇતિહાસમાં? બે બાજુ પ્રવાહ વહે, ઈ છે પ્રકૃતિ, જેમાં સર્જન થાય છે અને વિસર્જન થાય છે. અને એ જ પ્રકૃતિના મોજામાં પડેલો જીવ બહાર નીકળી શકતો નથી. જો આ હું તમને સમયના અભાવમાં બહુ સંક્ષિપ્તમાં લઈ જઈ રહ્યો છું, આ બપોર પછીનું જે સિટિંગ છે ને એમાં તમને કંઈક ડિફરન્ટ લાગ્યું હશે, એટલે કારણ કે કથા જે છે ને એ ડબલ સ્પીડમાં જઈ રહી છે, હે ને, પણ એ તમને ન ખબર પડે એમાં, કારણ કે તમને એમ જ હોય કે આ તો બાપુ જે કે એ બધું રેડી જ આવતું હશે. આમાં કેટલા શ્લોકોને જમ્પ મરાવવાનો હોય, કેટલા અધ્યાયો હું કુદાવું છું એ ખાલી મને જ ખબર છે. પણ તોય કૃષ્ણના વિષયમાં સાંભળેલો એક શબ્દ હિતે આખા ભાગવતની સમાન છે. એ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે ઓલું રહી ગયું ઓલું, કારણ કે ભાગવતનો એક શ્લોક 18,000 શ્લોકનું ફળ પ્રદાન કરે છે સ્કંદ પુરાણ. એટલા માટે આપણે તો ઘણું સાંભળી લીધું છે, અને એમાં જે સાર છે મહામંત્ર એને જ આપણે ગ્રહણ કરી લીધો છે. આત્માના આનંદ માટે આગળનું શ્રવણ ચાલી રહ્યું છે. તો આવી એક નદી છે, પ્રકૃતિ બંને બાજુ વહે છે. સાતમું છે પંચ પંચા અદ્ભુતમ ગૃહમ, એક 25 તત્વોનું બનેલું ઘર છે આપણું આ શરીર, જે કાલે મેં સાંખ્ય યોગમાં ગણાવ્યા હતા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 એના વિષયો, 5 મહાભૂત, મન બુદ્ધિ અહંકાર, આત્મા અને પરમાત્મા, 25 તત્વોનું આ ઘર એક બનેલું છે. અને એ 25 તત્વોના સ્વામી છે ભગવાન, એને નહીં જાણવાથી આ ઘરનો કોઈ લાભ રહેતો નથી. આઠમો પ્રશ્ન છે, ક્વચિત હંસમ ચિત્ર કથમ, એક એવો હંસ છે જેની કથા બહુ વિચિત્ર છે, એ છે વેદ શાસ્ત્ર, એટલું આટી ઘૂટી વાળું છે કે હરખાને જો સાંભળો નહીં તો કઈ ખબર પડે, વિચિત્ર કથાઓ વાળો એક હંસ છે. નવમું છે ક્ષૌરપ્યમ સ્વયં ભ્રમિમ, એક એવું ચક્ર છે જેની મેળે મેળે ફરતું જ રહે, આ પંખો જે છે એને ફેરવવા આપણે પાવર આપવો પડે, આ ઋતુને ફેરવવા કોઈને પાવર આપવો પડે, શિયાળો ઉનાળો ચોમાસું કોઈ કે ભગવાન અરે પાવર નહોતો ને તે શિયાળો આવ્યો જ નહીં આ વખતે, આવું ન થાય, પોતાની જાતે ચક્ર ફરતું રહે છે, કાળ ચક્ર, સમયનું ચક્ર. સમય કોઈ દિવસ ઉભો રહેતો, હા આપણી ઘડિયાળ બંધ થઈ જાય કોકે, અમારા ઘરે ઘડિયાળ બંધ થઈ પાવર વહી ગયો એટલે સેલ ખૂટે ને એટલે, બાકી સમય કોઈ દી ઉભો રહેતો નથી, ફરતો રહે છે કાળ. અને દસમો પ્રશ્ન છે કે તમે તમારા પિતાની આજ્ઞાનું પાલન કરવા જઈ રહ્યા છો, શું તમને ખબર છે આ સંસારમાં પિતા કોણ છે? આ 10 પ્રશ્નો નારદજીએ કીધું, અને કીધું જાઓ કરો લગ્ન, હવે ઓલા કે લગ્ન નથી કરવા, નારદજીની પ્રદક્ષિણા ફેર્યા ને કે લાવો લાલ કપડા. નારદ મુનિએ 10,000 જોડી ઉઠાવવા ધોતી કુર્તા, અને બ્રહ્મચારી બનાવ્યા એક હારે 10,000 બ્રહ્મચારી. નારદ મુનિ કે એક એક ને પ્રીઝિંગ કરવા ટાઈમ બગાડવો, આ લોટ કાઢો આખો હારે, 10,000 ના લોટ ને બ્રહ્મચારી બનાવ્યો. અને દક્ષ ને ખબર પડી કે ઓલા જે 10,000 આવતા હતા ને રસ્તામાં, આ નારદે બ્રહ્મચારી બનાવ્યા. દક્ષએ બીજા 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા, અને આપણને એમ થાય કે આ દક્ષ કેમ ઉત્પન્ન કરતો છે, પહેલા 10,000 ને પછી 1,000, એનું નામ જ દક્ષ એટલા માટે છે કારણ કે એ સંતાન પ્રાપ્તિ કરવામાં દક્ષ હતો. ફરીથી 1,000, એનું નામ થયું સબલાશ્વ, ઓલા હરિયશ્વ હતા આ થયા સબલાશ્વ. 1,000 નો લોટ, નારદ મુનિ કે નાનો છે પણ છે તો લોટ, ભલે નાનો જ નાનો પણ 1,000 ઓછા કહેવાય, આવું 1,000 વ્યક્તિને હરે કૃષ્ણ મહામંત્ર જપાવો કેટલી મહેનત કરી પડે, 4 વર્ષ મથું છું હું આમાં, તો માંડ અમારે 1,000 થયા છે આ માળા લેતા. નારદ મને જોયું કે 1,000 નો લોટ આને કેમ જવા દેવાય, અને આ 1,000 ને તો નારદજીએ કાંઈ પ્રીચિંગ ન કર્યું, કેવળ એટલું જ કીધું ક્યાં જાવ છો, તાકે લગ્ન કરવાના છે. કોણે કીધું? પિતાજીએ, આપણે ઈ કરાય જે આપણા મોટા ભાઈએ કર્યું હોય, બસ આટલું જ બ્રિજિંગ કર્યું. બોલે ક્યાં છે મોટા ભાઈ? જો એને પાઉ ભા 10,000 લાલ કપડાવાળા, આ તમારા જ ભાઈઓ છે. બોલે કે લાવો તો અમને આપી દો. 1,000 ફરીને બ્રહ્મચારી, અને હવે ખરેખર દક્ષનો મગજ ગયો. બ્રહ્માજીને કે તમે કહો છો સૃષ્ટિ કરો, ને તમારો આ દીકરો નારદ જેટલા ઉત્પન્ન કરું બધાને બ્રહ્મચારી બનાવે છે. બ્રહ્માજી કે તું શાંત થા, ક્રોધ નહીં, નારદ ને હું શ્રાપ આપું છું કે એક જગ્યાએ ક્યારેય એક મિનિટ ઉભો નહીં રહે, કારણ કે ઉભો રહે કોકને પ્રીચિંગ કરે ને. દક્ષે શ્રાપ આપી દીધો, ત્યારથી નારદજી ફરતા જ રહે છે. નારદજી કે આપણે કામ થઈ ગયું, આમ થઈ પ્રચારકોને તો ફરતું જ રહેવાનું હોય. દક્ષ નો શ્રાપ જે છે એ વરદાન. બ્રહ્માજી કે જો તું પુત્ર ઉત્પન્ન કરીશ આ બધાને બ્રહ્મચારી બનાવશે, એક કામ કરી કન્યા બહુ ઉત્પન્ન કરી. દક્ષ કે હા તમે ઉપાય ઠીક આપો, અને દક્ષે 60 કન્યાઓને ઉત્પન્ન કરી. 10 કન્યાના વિવાહ યમરાજજી સાથે થયા, 13 કન્યાના વિવાહ કશ્યપજી સાથે થયા, અને પછીથી ફરીને પાછી 7 કન્યાના વિવાહ કશ્યપજી સાથે થયા. 27 ચંદ્રદેવને આપી, જે 27 નક્ષત્રોના નામથી પ્રસિદ્ધ છે. 2 કન્યા અંગિરાને, કૃષાશ્વને અને ભૂતને. ભૂત એટલે નામ છે, ઓલું ભૂત નહીં. પૂછે ભૂતની હારે કેવી રીતે વિવાહ કર્યા? તો 10, 13, 7, 27, 2 ને 2, 4 ને 2, 6, 60 થઈ ગઈ. ગણી લેજો, આપણા અહીંથી મજા આવીને પછી 60 કન્યાઓના વિવાહ કર્યા. એમાં કશ્યપજી સાથે વિવાહ થયા હતા અદિતિના, જેનાથી ત્વષ્ટાનો જન્મ થયો. અને ત્વષ્ટાના વિવાહ થયા હતા અસુરોની જે સૌથી નાની બહેન હતી રચના, એની સાથે. એનાથી સન્નિવેશ અને વિશ્વરૂપનો જન્મ થયો. આ વિશ્વરૂપ અસુરોનો ભાણેજ હતો, છતાં બૃહસ્પતિએ જ્યારે દેવતાઓનો ત્યાગ કર્યો એ સમયે આ વિશ્વરૂપ જે છે એ દેવતાઓના ગુરુ બન્યા. તો પરીક્ષિત મહારાજે પૂછ્યું કે બૃહસ્પતિએ દેવતાઓનો ત્યાગ શું કામ કર્યો હતો? સુખદેવજી કે ઇન્દ્રના લખણે, કારણ કે ગુરુ આવ્યા સભાની અંદર અને ઇન્દ્રને બિચારાને ધ્યાન નહીં હોય કે હવે ખબર નહીં, ગુરુને પ્રણામ ન કર્યા, બૃહસ્પતિને ખોટું લાગ્યું, છોડીને વયા ગયા. લાસુરોને ખબર પડી કે દેવતાઓનો ત્યાગ કર્યો છે એના ગુરુએ, અને એને આક્રમણની તૈયારી કરી. હવે આ બાજુ ગુરુ છે નહીં, દેવતાઓનું રક્ષણ કોણ કરે? તો બ્રહ્માજીએ સલાહ આપી કે ત્વષ્ટાનો પુત્ર જે વિશ્વરૂપ છે એને ગુરુ બનાવો. એને 3 મુખ હતા, શરીર 1, મોઢા 3. અને વિશ્વરૂપ ઇન્દ્રને કીધું કે આ પુરોહિતનું કામ તો બહુ નિકૃષ્ટ છે, પણ હવે સંબંધમાં તમે મારા કાકા છો, હું ભત્રીજો છું તમારો, એટલે તમને ના નહીં પાડું. અને એ સમયે વિશ્વરૂપ જે છે નારાયણ કવચનો ઉપદેશ કર્યો છે ઇન્દ્રને. નારાયણ કવચ ધારણ કરાવ્યું છે ઇન્દ્રને. અને આ નારાયણ કવચ ભાગવતનો એક એવો વિષય છે ભક્તો, કે આજે કોઈ વ્યક્તિ નારાયણ કવચનો પાઠ કરે, નારાયણ કવચને વિધિવત ધારણ કરે, અને કળિયુગમાં જો કોઈને શ્રાપ આપે તો એ શ્રાપ સામે વાળાને લાગી જાય, આટલો પાવર અને પ્રભાવ આ નારાયણ કવચમાં આજે છે. પણ એને ધારણ કરાવવા વાળો યોગ્ય ગુરુ હોવો જોઈએ. વિશ્વરૂપે આ નારાયણ કવચ ઇન્દ્રને ધારણ કરાવ્યું, અને એ ઇન્દ્રએ એ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો. વિચાર કરો, જેને નારાયણ કવચ આપ્યું, જેને અભયદાન આપ્યું, એનો વધ શા માટે? કારણ કે ઓલાને 3 મોઢા હતા વિશ્વરૂપને, 2 મોઢાથી દેવતાઓને આહુતિ આપે, અને અસુરોનો ભાણે જ હતો એટલે 1 મોઢેથી મામાને આહુતિ જવા દીધો. એને ઇન્દ્રને ખબર પડી કે આ તો ભત્રીજો આપણો, પણ હાળો છે મોહળ પક્ષનું કહેવા વાળો. એને વજ્રનો પ્રહાર કરી અને ડોકું ઉડાડી નાખ્યું, વિશ્વરૂપની હત્યા કરી. અને એ એના પિતા ત્વષ્ટાથી સહન થયું નહીં, અને બ્રાહ્મણની હત્યા કરી. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ઇન્દ્રને. બ્રહ્મ હત્યા પિશાચિનીના રૂપમાં ઇન્દ્રની પાછળ પડી. અને એ સમયે એ બ્રહ્મ હત્યાના પાપથી ઇન્દ્રની રક્ષા કરવા માટે આ સંસારની અંદર 4 વ્યક્તિઓએ એ ઇન્દ્રના પાપને ગ્રહણ કર્યું. કોણ હતા એ 4 પાપ લેવા વાળા? પૃથ્વી, વૃક્ષો, પાણી અને સ્ત્રી. 25% પાપ જે છે એ પૃથ્વીએ લીધું, એના કારણે આ પૃથ્વી ઉપર રણ પ્રદેશનું નિર્માણ થયું. આ રણ પ્રદેશ જે પૃથ્વી ઉપર છે એ ઇન્દ્રના પાપનું ફળ છે, કે જ્યાં કોઈ વસ્તુ ઉગતી નથી. વૃક્ષોએ લીધું, વૃક્ષોની અંદર ઇન્દ્રનું જે પાપ છે એ ગુંદરના રૂપમાં પ્રગટ થયું, એટલા માટે ગુંદર કોઈ દિવસ ખાવો ન જોઈએ, કારણ કે ઇન્દ્રનું પાપ છે. અને આવડાને ગુંદર વગેરેના હાલે નહીં શિયાળામાં, લાડવા આવું ખાતા નહીં, આ ઇન્દ્રનું પાપ છે. 25% પાપ લીધું પાણીએ. પાણીની અંદર જે પરપોટા થાય છે, હેને, એક પાણી ગંદુ પાણી ભર્યું હોય અને એની અંદર જે પરપોટા થાય એ ઇન્દ્રનું પાપ છે. એટલા માટે જે નદી, જળ કે કૂવામાં પરપોટા હોય એનું પાણી ક્યારેય ભરવું જોઈએ નહીં, એ ઇન્દ્રનું પાપ છે 25%. અને અંતિમ 25% પાપ જે છે એ સ્ત્રીઓએ લીધું, જેનાથી પ્રતિ માસ રજસ્વલા થાય છે. આ ચારેય 25-25% પાપ જ્યારે ગ્રહણ કર્યું તો ભગવાન ઇન્દ્ર એને વરદાન આપે છે. પૃથ્વીને કીધું કે તે મારું પાપ લીધું એટલા માટે હું તને વરદાન આપું છું કે તારી ઉપર ક્યાંય ખાડો નહીં રહે, મતલબ ગમે વ્યક્તિ ખાડો ખોદે પણ એ ખાડો એની જાતે જાતે પુરાઈ જશે. તમે ટ્રાય કરવા જ કરજો. ઈશ્વરિયા આ દિવાળીએ ખાડો ખોદીને જાઓ, આવતી દિવાળી નહીં હોય. હકીકત છે, ખાડો ધીમે ધીમે ભરાતો જાય છે. પૃથ્વી ઉપર ક્યારેય ખાડા લાંબો ટાઈમ રહેતા નથી. ઇન્દ્રનું વરદાન છે. વૃક્ષોને આશીર્વાદ આપ્યા કે તમે ગુંદરના સ્વરૂપમાં મારા પાપને ધારણ કર્યું છે, એટલા માટે તમને કોઈ કાપીને ફરીને વાવશે તો એમાં જ ફરીને પાછા તમે ઉગશો. કલમ આપણે ચડાવીએ છીએ ને, ડાળીઓ કાપીને જ્યાં હોય ને સોંટાડી દેવી, એના ગુલાબની ચોંટી ગઈ. મારે સખા પ્રભુ લાવ્યા જ મારા ડોક ચમેલીની, એ નાખી અમારા ઘરે નાખી દીધી છે. મને કે પ્રભુજી હવા સોંટી ગઈ છે. થાય છે, વૃક્ષોને કાપીને ફરીથી વાવવાથી એ વૃક્ષ ઉગે છે, ઇન્દ્રનો વરદાન છે. પાણીને, પાણીની અંદર ઇન્દ્રએ વરદાન આપ્યું કે પાણી જળમાં કોઈ દિવસ મળ રહેશે નહીં, પાણી કોઈ દિવસ નહીં બગડે. ઇન્દ્રએ વરદાન આપ્યું પાણીને. અને પાણી જે છે એ સંસારની બધી વસ્તુઓને શુદ્ધ કરશે. અને સ્ત્રીઓને ઇન્દ્રએ કીધું કે ચાર દિવસ માટે સ્ત્રી અપવિત્ર રહેશે, પણ જેવા એ ચાર દિવસ પૂરા થાય પછી સ્ત્રી એટલી પવિત્ર થશે કે જેટલી એ પહેલાંય નહોતી. એની કરતા એ વિશેષ પવિત્ર થાય છે જ્યારે એનો આ ચાર દિવસનો સમય પસાર થાય છે, ત્યારે સ્ત્રી ફરીથી શુદ્ધ બને છે. અને આવી રીતે ઇન્દ્ર જે છે એણે બ્રહ્મ હત્યાના પાપને તો વિખી નાખ્યું, પણ બદલો લેવા માટે એ વિશ્વરૂપના પિતા જે હતા ત્વષ્ટા, એણે વિચાર કર્યો કે આણે મારા પુત્રની હત્યા કરી છે, એટલા માટે હવે હું એક યજ્ઞ કરીશ. અને યજ્ઞ કરીને એવો પુત્ર ઉત્પન્ન કરીશ જે ઇન્દ્રનો વધ કરે. પણ બોલવામાં કંઈક ભૂલ થઈ ગઈ, એક ખાલી બિંદુની ભૂલ, એક મીંડાની ભૂલ. વેદના મંત્રોમાં ઘણા કે ને અમે વેદ મંત્રો બોલશું, અને હમણાં ગાયત્રી મંત્રની ફેશન નીકળી છે. જ્યાં જોવો ને, લિફ્ટમાં જાવ તો ગાયત્રી મંત્ર ચોંટાડ્યો હોય, મોબાઈલની રિંગટોનમાં ગાયત્રી મંત્ર, ઘરમાં બેલ મારો તો ગાયત્રી મંત્ર. બ્રાહ્મણ દીક્ષા સિવાય ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર આ સંસારમાં કોઈને નથી. જેમ આપણે મોબાઈલમાં રિંગટોન વગાડવી છે ને, ગાયત્રી મંત્ર ક્યારેય જોરથી ન બોલી શકાય, કારણ કે વેદ મંત્ર છે. રિએક્શન આવે છે એનું, કારણ કે વેદોના મંત્રમાં એક બિંદુની ભૂલ પડે એનું રિએક્શન તરત પ્રગટ થાય. સુખદેવજી વૃત્રાસુર એવો ભયાનક આકાશ સુધી પહોંચે એવું વિશાળ સ્વરૂપ, અને દેવતાઓને પરેશાન કરવાનું ચાલુ કર્યું. અને એ સમયે ભગવાને રસ્તો બતાવ્યો હતો ઇન્દ્રને પહેલેથી કે વજ્રનું નિર્માણ કરો, વજ્રના નિર્માણથી આ વૃત્રાસુરની હત્યા કરી શકાશે. અને એ સમયે વૃત્રાસુર જે છે એ અને ઇન્દ્ર જ્યારે યુદ્ધના મેદાનમાં સામ સામે આવ્યા, ઇન્દ્ર વૃત્રાસુરને જોઈને ગભરાઈ ગયો, જોઈને ડર લાગ્યો. અને એ સમયે વૃત્રાસુર એક અસુરના રૂપમાં જે શબ્દ બોલ્યા છે, વૃત્રાસુર કહે છે, હે ઇન્દ્ર તને શરમ આવવી જોઈએ કે તું સંસારની અંદર કહે છો કે તું ભગવાનનો ભક્ત છો, કારણ ભગવાને તને આ વજ્ર આપ્યું છે, ભગવાને તને કીધું છે કે આ વજ્રથી તું મારી ઉપર પ્રહાર કર અને ઈ પ્રહાર કરવાથી મારું મૃત્યુ થશે. આટલું ભગવાનને કહેવા છતાં તને ભગવાનની વાત ઉપર વિશ્વાસ નથી. અરે લજ્જા આવવી જોઈએ તને કહેતા કે આ સંસારમાં હું ભગવાનનો ભક્ત છું. અને આટલું કીધું છતાંય તે ઇન્દ્ર જ્યારે ઈ વૃત્રાસુરની ઉપર પ્રહાર નથી કરતા, સમય વૃત્રાસુરને થયું કે મારે જ કંઈક કરવું પડશે. ઇન્દ્રએ જેવી એક ગદા વૃત્રાસુર ઉપર ફેંકી, વૃત્રાસુરે એ જ ગદા હાથમાં પકડી લીધી અને ફરીથી ઇન્દ્રની ઉપર ફેંકી, ઐરાવત સહિત ઇન્દ્ર મૂર્છિત થઈને પડી ગયો. ઇન્દ્ર જેવો ઇન્દ્ર હાથી ઉપરથી પડ્યો, વૃત્રાસુર ફરીને કહે છે, ઇન્દ્ર ગદા નહીં વજ્ર ઉઠાવ, વજ્રનો પ્રહાર કર અને મારી હત્યા કર. ઇન્દ્રને તો સમજાતું નહોતું આ કેવો અસુર છે જે પોતાના જ મૃત્યુનો ઉપાય મને કહી રહ્યો છે. વૃત્રાસુર વારંવાર કહે છે કે હે ઇન્દ્ર તું મારી હત્યા કર, મારો વધ કર. અને એ સમયે વૃત્રાસુરની વાત સાંભળી અને ઇન્દ્રએ પોતાના વજ્રનો પ્રહાર કર્યો વૃત્રાસુરની ગરદન ઉપર. અને જેવો ઇન્દ્રએ પ્રહાર કર્યો છે, ઇન્દ્ર એની ડોકમાં આવી રીતે ફરવા માંડ્યા ફરતે ફરતે. ઇન્દ્રએ જ્યારે વૃત્રાસુરને મારવા માટે વજ્ર ઉઠાવ્યું, ઇન્દ્રએ વિચાર કર્યો કે આનું ડોકું કાપી નાખું, અને અહીંથી ડોકું કાપવાનું ચાલુ કર્યું. અહીંથી ફરતા ફરતા એક રાઉન્ડ ફરીને જ્યારે અહીં પાછા આવ્યા, એક વર્ષનો સમય વીતી ગયો. ખાલી તમારો વિચાર એટલો જ કરવાનો છે કે વૃત્રાસુર હશે કેવડો, સમજી ગયા? અને ઇન્દ્ર જયારે મારતો હતો એ સમયે કેવલ ચાર શ્લોક ની અંદર જે સ્તુતિ કરી છે વૃત્રાસુરે, અને વૃત્રાસુર ની બે વાતે કરતા હતા. ઇન્દ્રએ વૃત્રાસુર ને પૂછ્યું કે તને મરવાની આટલી બધી જલ્દી કેમ છે? આજ સુધી તો કોઈ અસુર એવો નથી જેને કીધું એક મને મારો, પણ તને મરવાની આટલી જલ્દી કેમ છે? ત્યારે વૃત્રાસુર કહે છે કે ઇન્દ્ર, તું ભલે ભગવાનનો ભક્ત હોય પણ તારે રહેવું પડે છે આ નશ્વર સ્વર્ગની અંદર, અને મારે આ શરીર છૂટે એટલે સીધું જવાનું છે ભગવાનના ધામની અંદર, અને હવે મને અહીંયા બહુ અહીંયા રહેવાની મારી ઈચ્છા નથી, એટલા માટે તું જલ્દી મારો વધ કરે. ચાર કરો કે અસુર કેવી સુંદર વાત કરે છે ના મૃત્યુ સમયે. ઇન્દ્રને કીધું તું મારી ગરદન કાપી નાખ, જલ્દીથી મને આમાંથી મુક્ત કર. અને ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કરે છે. એ સમયે વૃત્રાસુર ચાર શ્લોકની અંદર કેવલ સુંદર સ્તુતિ કરે છે.
અહમ હરે તવ પાદે કમોલ દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વા કર્મ કરો તુકાય.
હે પ્રભુ, ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે મારી ઉપર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા સેવકો જે છે આ સંસારની અંદર તમારા ચરણોની સેવા કરવા વાળા જે ભક્તો છે એવા ભક્તોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થાય. એવી સુંદર સ્તુતિ છે ભક્તો કે એક ચતુશ્લોકી ભાગવત અને બીજા ચાર શ્લોક જો કોઈ જીવનમાં સમજી લે એ આખા ભાગવતના સારને સમજી લે છે, એ ભક્ત બને છે. પ્રથમ પ્રાર્થના કરતા કહે છે પ્રભુ તમારા ભક્તોની સેવા મને પ્રાપ્ત થાય. હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત જે છે એ તમારા મંગલમય ગુણોનું હંમેશા સ્મરણ કરતું રહે, મારી વાણી જે છે એ તમારું ગુણગાન કરતી રહે, અને મારું જે શરીર છે એ તમારી સેવામાં હંમેશા વ્યસ્ત રહે. દ્વિતીય શ્લોકમાં કહે છે
નાનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસતા વિરહય કાંક્ષે.
કે છે હે સર્વોચ્ચ સૌભાગ્ય નિધિ, તમારા ચરણ તમારા ભક્તને પ્રાપ્ત કરી અને હું કદાચ તમારાથી વિરહ પામી બ્રહ્મલોકની અંદર આવું, ભૂમંડળની અંદર આવું, રસાતળનું એક ચક્ર રાજ્ય કદાચ મને પ્રાપ્ત થાય, યોગ સિદ્ધિ, અને ત્યાં સુધી કે હે પ્રભુ મોક્ષની પણ મને ઈચ્છા નથી, નથી મારે બ્રહ્મલોક જોતો, નથી મારે કોઈ ભૂમંડળનું રાજ્ય જોતું, કોઈ વસ્તુની ઈચ્છા નથી. ભગવાનનો ભક્તો જે વૈષ્ણવ હોય ને એની વાત કંઈક મહેતા નરસિંહ બોલતા હતા ને એવું આ વૃત્રાસુર બોલી રહ્યો છે એમ. અને કહે છે કે ભલે ગમીને મારો જન્મ થાય, ચાહે હું તમારા ધામની અંદર આવું, ચાહે આ પૃથ્વી લોકમાં આવું, પણ તમારું નામ સંકીર્તન મારાથી ક્યારેય છૂટે નહીં. મહેતા નરસિંહ કહે છે ને
વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું.
એ જ વાત વૃત્રાસુર કહે છે કે આ પૃથ્વીની ઉપર જે ભક્તિ છે એ ભક્તિ મને પ્રાપ્ત થતી રહે, બાકી મારી કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. તૃતીય શ્લોકની અંદર સ્તુતિ કરતા કહે છે
અજાત પક્ષાઈવ માતરમ ખગા સ્તન્યમ જથાવત સતરાક્ષુધાર્તા प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोररविन्ददाक्षदिद्रोक्षते त्वाम्।
जेवी रीते પાંખ વગરના જે બચ્ચાઓ હોય, તાજા જન્મેલા જે બાળકો હોય, માળાની અંદર બેસીને પોતાની માતાની જે રાહ જોતા હોય, જેમ ભૂખ્યા વાછરડાઓ સાંજે ચરવા ગયેલી પોતાની માતાની રાહ જોતા હોય, અને પરદેશ ગયેલા પતિની જેમ એક પત્ની રાહ જોતી હોય, એમ હે પ્રભુ તમારા દર્શન માટે હું તરફડી રહ્યો છું, હેને? એટલા માટે મારા અંત સમયે મારી ઈચ્છા છે કે મને તમારું દર્શન જલ્દી પ્રાપ્ત થાય। અને અંતિમ શ્લોકમાં સ્તુતિ કરતા કહે છે,
મામ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ तन्माया आत्म आत्म जदार गेहे आसक्त चित्तस्य ननाथ भूया।
अंतिम श्लोक नी स्तुति करता कहे छे, प्रभु मारे मुक्ति नथी जोती, मारा कर्म ना फल स्वरूप मारे जन्म मृत्यु ना चक्र मा भरवू पड़े एनी मने परवा नथी, 84 લાખના શરીરોમાં ફરવું પડે એની મને પરવા નથી, પણ હું જ્યાં જ્યાં જાઉં, જે જે યોનિમાં જાઉં, ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી મિત્રતા થવી જોઈએ। કેવી અદ્ભુત વાત કરે છે વિત્રાસુર। શા માટે ભગવાનના ભક્તોની મિત્રતા માગે છે? કારણ કે ભગવાનનો ભક્ત જો મિત્ર મળી જાય ને, તો હે પ્રભુ તમારી ભક્તિ તો અમને એમનામ પ્રાપ્ત થઈ જશે। એટલા માટે સીધું ન કીધું કે તમારી ભક્તિ મને મળે, પણ કહે છે કે તમારા જે ભક્તો છે એ મારા મિત્રો રહેવા જોઈએ। હું કદાચ કૂતરો બનું તો એવા ઘરે બનું જે એક વૈષ્ણવનું ઘર હોય, હેને? પણ હવે વૃત્રાસુરને તકલીફ પડશે, કારણ કે પ્રભુપાદજી ના પાડીશ ભક્તોને કૂતરા ઘરે રાખવાના। પણ વૃત્રાસુરનો ભાવ છે કે 84 લાખમાંથી કોઈ પણ શરીર મળે, પણ મળવું જોઈએ વૈષ્ણવોની નજીક, તમારા ભક્તોથી દૂર રહેવા હું ચાહતો નથી। બાકી નાખી દો ગમે એ શરીરમાં, કોઈ ટેન્શન નથી। અને આવી સુંદર સ્તુતિ કરી, અને એક વાત છેલ્લે એને કીધી, શ્લોક નથી કેવલ બોલે છે વૃત્રાસુર, કહે છે કે હે સ્વામી, જે લોકો માયાના કારણે ઘર પરિવાર પુત્ર ઇત્યાદિમાં જે આસક્ત છે, આવા લોકોનો સંગ મને ભૂલ થઈ ક્યારેય ન થાય, હેને? બસ આ એક વરદાન મને આપી દો, ચાર કરો। ભગવાનના ભક્તો જે ન હોય એવા લોકોની સાથે ન રહેવું જોઈએ, એવા લોકોની સંગતિ ન કરવી જોઈએ। એટલી સુંદર પ્રાર્થનાઓ કરે છે, આગળ વધવાની ઈચ્છા નથી થતી મારી, હેને? પણ સમયનું બંધન, આપણો ટાઈમ હવે લિમિટને પાર કરી રહ્યો છે, હેને? એટલા માટે અતિ સંક્ષિપ્તમાં વૃત્રાસુરે આ રીતે પ્રાર્થના કરી, ભગવાનનું ધામ પ્રાપ્ત થયું। તો આ રીતે વૃત્રાસુર જે છે એ અંતે ભગવાનના દિવ્ય વિમાનની અંદર બેસી ભગવાનના ધામને પ્રાપ્ત થયા, પણ આપણે હજી પ્રસાદને પ્રાપ્ત થવાના નથી। કારણ કે એ તો જાણવું પડશે ને કે અસુરના શરીરમાં હોવા છતાં આટલી સુંદર મરતા સમયે અંત સમયે ભગવાનની યાદ આને કેવી રીતે આવી, હેને? એ એક ગુહ્ય વિષય છે, એક ટોપ સિક્રેટ છે। તો પરીક્ષિત મહારાજે તે એ પ્રશ્ન કર્યો કે આટલી બધી દેવતાઓને પીડા આપતો હતો, યુદ્ધ કરતો હતો, બધાને પરેશાન કરતો હતો, અને છતાં અંત સમયે, હેને, આવી ભગવાનની યાદ, જે મોટા મોટા દેવતાઓને તે આવું યાદ નથી આવતું મરતા સમયે આવી ભગવાનની સ્તુતિ, એક અસુરને કેમ આ સ્તુતિ યાદ આવી છે? પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન સાંભળી અને સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ખૂબ સુંદર પ્રશ્ન છે તમારો, કે પવિત્ર હૃદય વાળા ઋષિઓ તે ભગવાનની પ્રેમ ભક્તિ થી વંચિત રહી જાય છે, કારણ કે ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે, ભગવાનની ભક્તિ એમ મળી નથી જતી। એટલા માટે આ વૃત્રાસુર જે છે એ આવો મહાન ભક્ત બન્યો, કારણ કે પૂર્વ જન્મની અંદર ભગવાનનો મહાન ભક્ત હતો. પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા ઓર વધતી ગઈ કે ભગવાનનો મહાન ભક્ત હોવા છતાં એને અસુરના શરીરમાં કેમ આવવું પડ્યું. ત્યારે સુખદેવજી મહારાજ ચિત્રકેતુના પ્રસંગને ત્યાં રજૂ કરે છે. બહુ સુંદર કથા પ્રારંભ કરતા કહે છે, એક રાજા હતો જેનું નામ હતું ચિત્રકેતુ, સાર્વભૌમ રાજા. અને એ ચિત્રકેતુ રાજા એને પત્નીઓ કેટલી હતી ખબર છે? બધા પોતાના માઇન્ડને એકદમ સ્થિર કરીને સાંભળજો, કારણ કે ભાગવતમાં અત્યાર સુધી તમે બધું માન્યા હશો પણ આ વાત તમને સ્વીકારવામાં નહીં આવે. એટલે આ કથા હું જ્યારે પણ કહેતો હોઉં ત્યારે હું પહેલા સાવધાન કરી દઉં છું કે માઇન્ડને એકદમ બરાબર રિફ્રેશ કરી રાખજો. આ ચિત્રકેતુને 1 કરોડ પત્નીઓ હતી. આપણે 1 ને હાચવાના ફાફા, 1 કરોડ ને કેમ મેન્ટેન કરતા હશે? અને અમુક તો પછી પ્રશ્ન કરે, આને રાખતા ક્યાં? બિલ્ડિંગ બનાવીને ઉપર ક્યાં રાખે? કોઈ પ્રશ્ન છે? સુખદેવ ગોસ્વામી કહે છે કે 1 કરોડ હતી તો હતી, હવે ક્યાં રાખતા હતી? પ્રશ્ન આપણો છે. એ ચિત્રકેતુ પાસે વ્યવસ્થા હતી, એની જ્યાં વ્યવસ્થા છે ત્યાં રાખતા હશે. 1 કરોડ પત્નીઓ, ને એનાથી મોટી આશ્ચર્યની વાત 1 કરોડ સ્ત્રી હોવા છતાં એક સંતાન નહીં, કોઈ પુત્ર નહીં. રાજા દુખી અને છોકરા વગેરેના કેવા દુખી થાય? ભક્ત નો હોય ને ઈ જ થાય. જે ભક્ત હોય ને એને તો છોકરાઓ ન મળે એટલે ભલું થયું, ભાંગી જંજાળ, એ તે ભજશું શ્રી ગોપાલ. એને ટેન્શન ન હોય. ટેન્શન એને હોય જે ભક્તિ ન કરતો હોય અને ધન બહુ જાજુ હોય, કારણ કે ચિંતા હોય કે આ વાપરશે કોણ, તે ભેગું હું કામ કર્યું, હે ને, વાપરશે કોણ તે, હે ને, પછી ચિંતા કરે એની વાપરશે કોણ. ચિત્રકેતુ વિચાર કરે, આટલું મોટું રાજ્ય, પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ, 1 કરોડ પત્નીઓ અને છતાં કોઈ પુત્ર નહીં, કોઈ સંતાન નહીં. સિંહાસન ઉપર બેહે તો આમ માથું નીચે નાખીને અહીંયા હાથ રાખે, અને અહીંયા હાથ જેને મૂક્યો હોય સમજી લેવાનું આને કઈક પ્રોબ્લેમ છે. જો ઘણી વખત વાત જે છે ને એ ઈશારાઓથી સમજાય. અમારા ગુરુ મહારાજ કહેતા કે કથા છે ને રેકોર્ડિંગ સાંભળવા કરતા હામે બેહીને સાંભળવી. કેમ? કારણ કે અમુક વસ્તુ હાથથી હું પ્રસ્તુત કરતો હોય એ કઈ રેકોર્ડિંગમાં દેખાય? હું તમને એમ કહું, ઓલો લોક આમ હતો એ ઓલામાં જ ખાલી એમ જ આવે કે આમ હતો, એ હાથ થોડો દેખાય ને. એટલે કથાઓ હંમેશા સામે બેહીને સાંભળવી જોઈએ. તો ચિત્રકેતુ ટેન્શનમાં સિંહાસન ઉપર બેહે, મંત્રીઓને જ ખબર જ હતી કે આપણા જે રાજા છે એની ચિંતા શું છે. બહુ ઉપાય કર્યા પણ કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. એક દિવસ બ્રહ્માજીના પુત્ર અંગિરા ઋષિ એના આશ્રમ ઉપર અતિથિ બનીને આવ્યા. અંગિરા ઋષિ આવ્યા એટલે એમના પોતાના સિંહાસન ઉપર આસન આપ્યું, બેઠાડ્યા, એમના ચરણ ધોયા, એમની સેવા પૂજા ઇત્યાદિ કાર્યોને સંપન્ન કર્યું. અને અંગિરા ઋષિ જાણતા હતા, છતાં અંગિરા ઋષિએ પૂછ્યું કે રાજા, તમારા રાજ્યમાં બધું ઠીક છે, વ્યવસ્થિત ચાલે છે? તો રાજાએ કીધું કે હા મહારાજી, મારે રાજ્ય વ્યવસ્થા ઠીક છે, મંત્રીઓ સારા છે, સૈનિકો સારા છે, પત્નીઓ અનુકૂળ છે, બધું ઠીક છે. અંગિરા ઋષિ કે બધું ઠીક છે તો આ મોઢું કેમ ઓલા ઉઠી ગયા હોય કળિયુગમાં એની જેવું છે? કારણ કે જેને બધું ઠીક હોય એ તો પ્રસન્ન હોવો જોઈએ, હે ને? અને તું કહે છો બધું ઠીક છે, અને મોઢું છે કે જેનું બધું લૂંટાઈ ગયું હોય, કઈ વાહે વધ્યું ન હોય, એવું તો મોઢું કરીને બેઠો છે. અને જો ભગવાનના ભક્તોથી ક્યારેય કોઈ વાત છુપાવી જોઈએ? એ તમે કહો કે ન કહો એ બધું જાણતા જ હોય છે, એને બધી ખબર જ હોય છે, હે ને, કોણ કેટલામાં છે. એટલા માટે જ્યારે અંગિરા ઋષિએ બહુ ફોર્સ કર્યો ત્યારે એને કીધું કે મહારાજ, બધું છે પણ એક વસ્તુની કમી છે, સંતાન નથી. અંગિરા ઋષિએ સમજાવ્યો, જો પેલા રાજા અંગ, રાજા વેન, આ બધા કેવા હેરાન થયા હતા, સંતાનના અભાવમાં આ સંસારની અંદર લોકો કેટલા પરેશાન થાય છે, અને તારે સંતાન જોતું છે. અંગિરા ઋષિ બહુ સમજાવે છે કે સંતાન જેને હોય એ દુખી થાય, સંતાન ન હોય એ દુખી થાય છે, તો બેટર છે કે સંતાન વગર તું જે દુખી છો જીવન ભગવાનની ભક્તિમાં પસાર કરો. અને એ સમયે ચિત્રકેતુએ કીધું કે મહારાજ, ગૃહસ્થ જીવનની અંદર સંતાન હોવું એ તો સૌથી મોટું સુખ છે, પણ તમારી જો કૃપા હોય તો મને એક સંતાન આપો, એક પુત્ર આપો. અંગિરા ઋષિએ કીધું કે જોયું એને કે આ એમ માને એમ નથી, આને હવે પુત્ર આપવો જ પડશે. અંગિરા ઋષિ કીધું કે સારું, તને એક પુત્ર થશે. આટલું કીધું ચિત્રકેતુ નાચવા માંડ્યા. વાહ, ઋષિ આશીર્વાદ આપી દીધો, પુત્ર થશે. પણ અંગિરા ઋષિ કીધું કે આ પુત્ર તને સુખય આપશે, દુખય આપશે. પણ આ વાત ચિત્રકેતુએ સાંભળી નહીં, કારણ કે આનંદ જ એટલો હતો પુત્રના પ્રાપ્ત થવાનો. અંગિરા ઋષિએ પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાવી અને એમાંથી એક ચરુ પ્રકટ કર્યો ખીરનો. ચરુ ચિત્રકેતુને આપ્યો, જે સ્ત્રીને આ ખવડાવીશ એનાથી એક પુત્રની પ્રાપ્તિ થશે. ચિત્રકેતુ મહારાજ એક કરોડ પત્નીઓમાં જે સૌથી મોટી રાણી હતી, જેનું નામ કૃતધૃતિ હતું, એને જઈ અને આ ખીરનો જે ચરુ છે એને આપ્યો. આપી અને કીધું કે કયા કયા નિયમો પાલન કરવાના છે. નિયમ બતાવી, સ્નાનમ શૌચમ ભક્તિના નિયમો બતાવી અને કીધું કે આ રીતે નવ માસ સુધી ગર્ભ ધારણ કરવાથી એક બહુ સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. અંગિરા ઋષિનું વરદાન મળ્યું છે. અંગિરા ઋષિના આપેલા એ પાત્રથી કૃતધૃતિને ગર્ભ રહ્યો. ધીરે ધીરે ગર્ભ વધતો ગયો. એમ ઓલી જે બાકીની જે રાણીઓ હતી, એક કરોડ માંથી એકને માઇનસ કરો, વાહે કેટલી વધે, 99 લાખ, 99,000, 999. તો ઈ જેટલી હતી ને એના મનમાં ઈર્ષા પ્રગટ થવા માંડી. જેમ જેમ આનો ગર્ભ વધતો જાય આની ઈર્ષા પ્રગટ થાય. અને ઈર્ષાનું કારણ એ હતું કે રાણીને જ્યારથી ગર્ભ રહ્યો એ સમયથી ઓલી રાણીઓએ વિચાર્યું કે રાજા આપણે ને આવતા બંધ થઈ ગયા, કે કૃષ્ણ થતા નહીં, કે બધે એક હારે પ્રગટ થાય. જ્યારથી આને ઈ ચરુ ખાધો છે ત્યાર પછી આપણે ને આવવાનું તો બંધ જ થઈ ગયું છે, અને આ પુત્ર આવ્યો નથી ત્યારે આ હાલત છે, તો પછી આ પુત્ર આવ્યા પછી આપણું શું થાય. ઈર્ષા દિન પ્રતિદિન વધતી ગઈ અને પુત્રનો જન્મ થઈ ગયો. 9 મહિના પછી બાળકનો જન્મ થયો. આખા નગરની અંદર આનંદ છવાઈ રહ્યો છે, ઉત્સવ છે. અને ઓલી જે 99 જે લાગ્યા છે બધા નવડા, એ બધા નવડા એ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે આમાં અત્યારે ભળી જવું છે. ઉત્સવની અંદર અંદરથી કોઈ આનંદ નહોતો, પણ છતાં નક્કી કર્યું કે આપણે આમાં ભળી જવું છે. અને બધા નવડા એમાં ભળ્યા. શું આવે નવડા કહો છો એટલે આ તમને સમજાય, એટલે કે એમાં કૃતધૃતિ સિવાયની જે રાણીઓ હતી એના મને એ લાંબુ પડે, એટલે મેં કીધું બધા નવડા કહી દો. તો ઈ એના હૃદયમાં ઈર્ષા પ્રગટ થઈ, પણ ઈર્ષા ત્યારે તો છુપાવી રાખી. ધીરે ધીરે એ પુત્ર મોટો થાય અને હવે તો રાજાએ રાજ્યનું જે કામ છે એ મંત્રીઓને કીધું કે આપણે હવે સભામાં આવવાનું થતું નથી. અને મંત્રીઓ તે આજના હતા એવા પૈસા ખાવા વાળા નહોતા, કે હાલો રાજા ધ્યાન નથી આપતા, તો એને એ તો એકદમ રાજાનું સન્માન કરવા વાળા હેને. તો એને રાજ્યનો વહીવટ થઈ ગયો એટલે રાજાને એક ટેન્શન વહી ગયું. બીજું ટેન્શન હતું આ પત્નીઓને સાચવવાનું, તો એને કહી દીધું કે તમારે ત્યાં છૂટી, એને રજા. અને પછી બધા નવડાએ ભેગા મળીને એક વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે આપણી પાસે રાજા નથી આવતા, આપણા સુખમાં જે વિઘ્ન આવ્યું છે, જે સ્પીડ બ્રેકર આવ્યો છે, એ આ સંતાનના કારણે છે, આ પુત્રના કારણે. તો એક કામ કરો, આ પુત્રને જ મારી નાખો ને એટલે માથાકૂટ પૂરી થાય. આ પ્લાન બનાવ્યો. જો ઘણીવાર લોકો કહે ને આ સંસારમાં સૌથી દયાળુ કોણ, તો કે સ્ત્રીઓ. હકીકત એ છે કે આ સંસારમાં સૌથી વધારે દયા પુરુષોમાં હોય છે, કારણ કે જે હીન કાર્ય સ્ત્રીઓ કરે એ પુરુષો કરી શકતા નથી. અને સ્ત્રી સહજ સ્વભાવ, એ બધી સ્ત્રીઓએ મળીને વિચાર કર્યો કે લાગ મળે, પુત્રને ઉકેલી મૂકો, એટલે આપણું જે ટેન્શન છે ને એ પૂરું થાય. અને વળી પાછું હતું એમને બધું હાલવા માંડે, પછી બધાને હરખું થઈ જવાનું છે. બધીએ મળી અને પ્લાન બનાવી. એક દિવસ કોઈને ખબર નહીં, બાળક ઘોડિયામાં એકલો સૂતો છે, એક દાસી પાસે હતી એ સુઈ ગઈ છે, અને આ બધી રાણીઓએ મળી અને 6 મહિનાના પુત્રને વિષ આપી દીધું, ઝેર આપી દીધું. ઝેર આપ્યું, પુત્ર મરી ગયો. વિચાર કરો, એક કરોડ પત્ની હોવા છતાં જેને પુત્ર ન થયો હોય અને પછી જેને પુત્ર મળ્યો હોય એને કેટલો લાડ કેટલો હોય, એ પુત્ર કેટલો વાલો લાગે. માનો આપણે અહીંયા કોઈને 20 વર્ષથી છોકરા ન થતા હોય, 20 વર્ષ પછી એક પુત્ર પ્રાપ્ત થાય, એના સુખની કલ્પના તમે કરી શકો છો કે એ વ્યક્તિ કેટલો સુખી હોય. અને એ જ એકનો એક પુત્ર જ્યારે મૃત્યુ પામે ત્યારે એના દુઃખની તે આપણે કલ્પના કરી શકીએ કે એ દુઃખ કેવું હોય છે. ઓલી દાસીએ જાગીને જોયું કે એ 6 મહિનાનો બાળક આંખી ઉપર ચડી ગઈ છે, ઝેરના કારણે શરીર આખું લીલું થઈ ગયું છે. અને એને આમ નાક આગળ આંગળી લગાડીને જોયું, શ્વાસોશ્વાસ જે છે એનો બંધ થઈ ગયો છે. દાસીને થયું કે નિશ્ચિત રૂપમાં મૃત્યુ થયું છે. અને જેવો એના મનમાં વિચાર આવ્યો કે આનું મૃત્યુ થયું, એનાથી ચીસ પડાઈ ગઈ અને એક બૂમ પાડી એને, અને બૂમ સાંભળી અને જે રાણી છે કૃતધૃતિ એ તરત ત્યાં ઉપસ્થિત થઈ પોતાના પુત્રની હાલત જોઈ અને એ તો પેલા બેહોશ જ થઈ ગઈ. અને જ્યારે જાગીને જોયું કે મારા પુત્રનું મૃત્યુ થયું છે અને એને જે વિલાપ થયો છે, માથાના વાળ ખુલી ગયા છે, આંખમાંથી અશ્રુઓની ધાર થઈ રહી છે અને એટલા આંસુઓ નીકળે છે કે વ્યક્તિ કોણ આવે છે સામે એ જોઈ શકતી નથી. અને સમજી શકાય કે આટલા વર્ષો પછી જે પુત્ર પ્રાપ્ત થયો હોય અને એના મૃત્યુના જ્યારે સમાચાર મળે તો એ માતાને કેટલું દુઃખ થતું હશે, કેટલા દુઃખી થતા હશે. કૃતધૃતિ વિલાપ કરતી હતી સાંભળી અને ચિત્રકેતુ મહારાજ તરત જ ત્યાં ઉપસ્થિત થયા. એણે જોયું કે પુત્ર તો કૃતધૃતિથી વધારે વિલાપ આ રાજા ચિત્રકેતુને થયો, કારણ કે કેટલું સજાવીને કેટલી મહેનત કરી, કેટલા ઋષિઓના આશીર્વાદ લીધા ત્યારે એક આ પુત્ર પ્રાપ્ત થયો અને એનું મૃત્યુ થઈ ગયું. ચિત્રકેતુ વિલાપ કરે, રાણી વિલાપ કરે, દાસીઓ વિલાપ કરે અને આનું રડવાનું સાંભળી અને રાજ્યના જેટલા માણસો હતા એ બધા દોડી નાખા વિલાપ મંડા કરવા. અને એના પછી ઓલા આવ્યા નવડા બધા. એને થયું કે માર્યો છે આપણે, અને જો આપણે અહીંયા ઉપસ્થિત નહીં રહેવી તો શક આપણી ઉપર જશે કે આપણે ઈર્ષ્યાથી આને માર્યો છે. એટલે એ બધી આવી અને ભેગી મળી અને રડવા માંડી, ખોટું રડવાનું પ્રારંભ કર્યું. અને એવો વિલાપ થયો છે, અંગિરા ઋષિને ખબર પડી કે ચિત્રકેતુના જીવનમાં દુઃખનો સમય આવ્યો છે. અંગિરા ઋષિએ કીધું કે એકલા જવાથી કામ નહીં બને, નારદજીને સાથે લીધા. નારદ અને અંગિરા બે ચિત્રકેતુના આશ્રમમાં ઉપસ્થિત થયા. અંગિરા મુનિ ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે રાજા ચિત્રકેતુને. રાજન, આ સંસારની અંદર કોઈ જીવ આવે પોતાના પરિવારની સાથે મળે અને જ્યારે એનો સમય પૂરો થાય ત્યારે એ પાછો છોડીને વયો જાય, જેવી રીતે નદીની અંદર અનેક પ્રકારની વસ્તુઓ તણાતી હોય, લાકડું હોય, કાગળ હોય, અને તણાતી બધી વસ્તુઓ ક્યારેક વહેણમાં ભેગી થાય, ક્યારેક વળી છૂટી પડી જાય. એમ આ સંસારની અંદર જીવો ક્યારેક એક પરિવારમાં ભેગા થાય છે અને વળી પાછા સમય જતા એ અલગ થઈ જાય છે. આપણા પરિવારમાં જે જીવ છે, જે લોકો આવ્યા છે, શું એના જન્મ પહેલાનો સંબંધ આપણે જાણીએ છીએ? નથી જાણતા. પણ સમયના પ્રભાવમાં એક પરિવારમાં પ્રકૃતિએ આપણને ભેગા કર્યા છે. ભેગા થયા ત્યારે આપણને કોઈ શોક નહોતો કે આ તો આપણા નથી, આને હું ઓળખતો નથી. જ્યારે પ્રકૃતિ ભેગા કરે ત્યારે આપણને આનંદ થાય અને જ્યારે પ્રકૃતિ આપણને વિખૂટા કરે ત્યારે હૃદયની અંદર દુઃખ શોક પ્રગટ થાય છે. એવી રીતે જેમ એ સમુદ્રના મોજાઓથી સમુદ્રની રેતીના કણ એકબીજાની નજીક આવે અને જેવું બીજું મોજું આવે ત્યારે કણ એકબીજાથી દૂર થઈ જાય. આજ પરિવારની સિસ્ટમ છે ભક્તો. પરિવાર એનું રહે છે અને પરિવારની અંદર આવવા વાળા જે લોકો છે એ બદલાતા રહે છે. આપણું જે પરિવાર હોય, માનો આપણે માનતા હોય કે આપણે લુખી પરિવારમાં છીએ, એ લુખી પરિવાર એમનામ રહેશે સદીઓ સુધી, પણ એની અંદર જે મેમ્બરો છે એ બદલાતા જશે, જૂના જે છે એ નીકળતા જશે અને નવા જે છે એમાં એડ થતા જાય છે. પરિવાર આઈને રહે છે, સભ્યો બદલાઈ જાય છે. અંગિરા ઋષિએ બહુ ઉદાહરણોથી સમજાવવાનો પ્રયાસ કર્યો અને ત્યાર પછી ચિત્રકેતુને કીધું, ચિત્રકેતુ તારે શોક ન કરવો જોઈએ. અને આટલો સુંદર ઉપદેશ આપ્યા પછી અંગિરા ઋષિએ જયારે કીધું કે તારે શોક ન કરવો જોઈએ, અને એ જ સમયે ચિત્રકેતુએ ઉપર માથું કરીને કીધું, તમે કોણ? અંગિરા ઋષિ કે ગઈ ભેંસ પાણીમાં. આટલો ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપ્યા પછી આ પૂછે છે તમે કોણ? અંગિરા ઋષિ કહે છે હું એ જ અંગિરા બ્રહ્માનો પુત્ર છું જેણે તને આ પુત્ર આપ્યો હતો. મારી બાજુમાં ઉભા છે નારદ મુનિ છે. ચિત્રકેતુએ જોયું કે બ્રહ્માજીના બંને પુત્રો અહીંયા ઉપસ્થિત છે. બેને પ્રણામ કર્યા પણ શોક હજી હેને. ચિત્રકેતુ એ અંગિરા ઋષિ અને નારદજીના મુખને બરાબર જોઈ નથી શકતા, એટલા આંખમાંથી અશ્રુઓ નીકળે છે. નારદ મુનિએ અંગિરાજીને ઈશારો કર્યો કે આ એમ નહીં સમજે, આને ડેમો બતાવવો પડશે. તરત પોતાના કમંડળમાંથી ગંગાજળ હાથ ઉપર લઈ અને નારદ મુનિએ કીધું કે જો હું એક મનથી સત્યનિષ્ઠ ભગવાનની ભક્તિ કરતો હોઉં તો આ બાળકનો જે આત્મા જે શરીરમાં હોય ત્યાંથી પાછો આવીને આના શરીરમાં પાછો પ્રવેશ કરે. નારદ મુનિનું જળ જેવું એ બાળક ઉપર પડ્યું. એ 6 મહિનાનો બાળક ઘોડિયાની અંદર બેઠો થઈ ગયો. નારદ મુનિએ કીધું ચિત્રકેતુ આ તારો પુત્ર. ચિત્રકેતુએ જોયું કે પુત્ર જીવિત થઈ ગયો છે અને પુત્રએ આવીને નારદ મુનિને પહેલો પ્રશ્ન કર્યો, હે નારદજી આ શરીરમાં મને પાછો શા માટે બોલાવ્યો છે? એમ 6 મહિનાનો બાળક બોલી રહ્યો છે નારદજીની કૃપાથી. નારદ મુનિ કહે છે તને બોલાવવાનું બીજું કઈ પ્રયોજન નથી, બસ એક જ વસ્તુ છે કે આ તારો બાપ જે છે ચિત્રકેતુ હેને તારા મૃત્યુથી એને બહુ શોક થાય છે. અને એને કીધું બસ નારદજી હેને કયા પિતાની વાત કરો છો તમે? આ ચિત્રકેતુ ને તમે કહો છો આ મારો બાપ છે? આગળના 10 જન્મની અંદર આ ચિત્રકેતુ મારો પુત્ર હતો અને હું એનો બાપ હતો. અને આ કહે છે કે ઈ મારો બાપ છે, ઈ મારો પિતા છે. વિચાર કરો ચિત્રકેતુના તો હોશ ઉડી ગયા હેને, આહુડા બધા હુકાઈ ગયા. કારણ કે ઘોડિયામાંથી એક બાળક પ્રવચન કરી રહ્યો છે, 6 મહિનાનો બાળક. આને તમે મારી માતા કહો છો? અરે કયા જન્મની માતાની વાત કરો છો? આની જેવી હજારો માતાઓને હું અગાઉના ઘરની અંદર છોડીને અહીંયા આવ્યો છું. અને નારદજી આ શરીર જયારે હું છોડીને ગયો ને મારા 8 જન્મ તો બીજા થઈ ચુક્યા હતા, ક્યાંક મચ્છરના શરીરમાં, ક્યાંક કીડાના શરીરમાં. 8 શરીરોને હું પાર કરી અને તમારી કૃપાથી આ શરીરમાં પાછો ફર્યો છું. હે અને આ લોકો કહે છે મારો પુત્ર છે? જીવ ક્યારેય કોઈનો પુત્ર હોતો નથી અને ક્યારેય કોઈનો પુત્ર બનવાનો નથી. કારણ કે એ જીવ ક્યારેક પુત્રના રૂપમાં આવે છે, ક્યારેક પિતાના રૂપમાં આવે છે, ક્યારેક માતાના રૂપમાં આવે છે. બાકી જીવનો કોઈની સાથે કોઈ સંબંધ નથી. જીવનો એક જ સંબંધ છે અને એ સંબંધ છે ભગવાનની સાથે. તમે વિચાર કરો, આપણે માનતા હોય કે આ આપણો પુત્ર છે, એ આગળના જન્મમાં જે ઘરે હશે ન્યાયકોકનો પુત્ર હશે, એની પહેલાના જન્મમાં જે હશે ન્યાયકોકનો પુત્ર બન્યો હશે, એની પહેલાના જે ઘરમાં હશે ન્યાયકોકનો પુત્ર બન્યો હશે. સુખદેવ ગોસ્વામી લખે છે કે ગંગાની અંદર રેતીના કણ નથી એટલા માતા પિતા બેન તમે બદલી નાખ્યા છે. કોઈ વ્યક્તિ જો આ પૃથ્વીના કણને ગણી શકે તો એને ખબર પડે કે આપણા કેટલી વખત જન્મ અને મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સંસારમાં ઘણીવાર લોકો અમારો વિરોધ કરે કે તમે મા બાપની સેવા કરવાનું નથી કહેતા, તમે માતા પિતાની સેવા નથી શીખવાડતા. કયા માતા પિતાની, કેટલા માતા પિતાની સેવા કરશો તમે? આગળના જન્મમાં તમે ઓર એક માતા પિતાને છોડીને આવ્યા છો, એની પહેલાના ઘરે ઓર એક માતા પિતા તમે મૂકીને આવ્યા છો, કયા માતા પિતાની સેવાની વાત કરો છો? એટલા માટે નારદજીનો અંતિમ પ્રશ્ન હતો હરિયશ્વને, આ સંસારની અંદર પિતાની સેવા કરવી જોઈએ, કયા પિતા? જે પરમ પિતા ભગવાન કૃષ્ણ છે એની સેવા. આ વાસ્તવમાં પિતા છે. આપણે કહેતા હોય કે આ જન્મમાં મા બાપ છે એની સેવા, હું ના નથી પાડતો સેવા કરવાની, પણ કેવલ માતા પિતાની સેવા કરવી અને ભગવાનની ભક્તિ ન કરવી આ મૂર્ખતા છે. કારણ કે જે માતા અને પિતાની તમે સેવા કરો છો ને એ કાળના પ્રભાવમાં જવાના છે. તમારે જો એની સેવા જ કરવી હોય તો એને હરે કૃષ્ણ મહામંત્ર જપવાનું શિક્ષણ આપો, જેના કારણે એનો ઉદ્ધાર થાય અને તમારો ઉદ્ધાર થાય. આ મા બાપની સાચી સેવા છે. 2 ટાઈમ એને રોટલાનું બટકું આપી દેવું, અરે એક કૂતરો તે પોતાના વૃદ્ધ પિતાની સેવા કરે, એને એક પશુ તે પોતાના માતા પિતાની સેવા કરે. આપણે આપણા માતા પિતાને કદાચ ખાવા પીવા રહેવા દેતા હોય, આપણે એની ઉપર ઉપકાર નથી કરતા મોટો. આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે સેવા કરવી જોઈએ. પણ વાસ્તવિક સેવા ઋષભદેવ કહે છે એ છે કે એને ભગવદ્ ભક્તિના સંસ્કાર આપવા જોઈએ. માનો પુત્ર ભક્ત હોય તો એને મા બાપને ભક્તિ શીખવવી જોઈએ, માતા પિતા ભક્ત હોય એને પુત્રને ભક્તિ શીખવવી જોઈએ. પણ સંબંધની અંદર કોઈ દિવસ આસક્ત ન થવું જોઈએ. કારણ કે સંસારની અંદર એટલા માતા પિતા જીવ બદલે છે ભક્તો કે જેની હું તમે કલ્પના ન કરી શકીએ, ગણતરી ન થાય આપણાથી. તમે વિચાર કરો કે આજે તમે જે ઘરમાં છો, અહીંયા તમે બિઝનેસ કર્યો, પૈસા કમાણા, ઘર બનાવ્યા, પહેલાના શરીરમાં તમે હશો ન્યાય તમે બિઝનેસ કર્યો હશે, ઘર બનાવ્યું હશે, પરિવાર બનાવ્યું હશે, એની પહેલાના શરીરમાં તે તમે ઘર બનાવ્યું હશે, બિઝનેસ કર્યો હશે, તો તમને લાગતું નથી કે આ દુનિયામાં જાજા ઘર આપણા જ બનાવેલા છે? કારણ કે આજ આપણે ઈશ્વરીયામ છે, આગળના જન્મમાં સણોસરામ હોય, એની પહેલા અમારે પીપળમાં હશે ક્યાંક, એની પહેલા ક્યાંક ગઢડામાં હશે. તત્વથી જો વિચાર કરો તો આ પૃથ્વી ઉપર જે કાંઈ સર્જન દેખાય છે ને આ ભૌતિક, એ ઘણું ખરું આપણું આપણું જ કરેલું છે. એક જગ્યાએ સર્જન કરવી છે, ત્યાંથી છોડીને કંઈક બીજી જગ્યાએ. જેમ એક બાળક કોઈ માતા પિતાની સાથે દરિયા કિનારે ફરવા જાય, રેતીનું બહુ સુંદર ઘર બનાવે, એ ઘરને છોડી અને ફરીથી બીજા દરિયા કિનારે રમવા જાય, ત્યાં ફરીથી એક બીજું ઘર બનાવે, એ બાળક વિચારે છે કે આ ઘર મેં બનાવ્યું છે, મારું છે, પણ એ ઘરને એ સાથે લઈ શકતો નથી. એમ જીવ જે જે પરિવારની અંદર જન્મ લે, ત્યાં પોતાનું પરિવાર બનાવે, ઘર બનાવે અને એને છોડીને વળી પાછો બીજે નીકળી જાય, ઘર એમનામ રહી જાય. એમાં સંસારની અંદર જે કાંઈ સર્જન છે એ ક્યાંક આપણું આપણું જ કરેલું છે, હેને, પણ એને છોડી અને આજ એક નવા પરિવારમાં, અહીંયા જે કાંઈ છે એને છોડી અને ઇન ફ્યુચરમાં ફરીથી એક નવા પરિવારમાં. અને આવી રીતે 6 મહિનાના બાળકે જ્યારે ચિત્રકેતુને આત્મા અને શરીરનો ઉપદેશ સમજાવ્યો કે એ ચિત્રકેતુ સાંભળ, આ સંસારની અંદર જીવ ક્યારેય કોઈની સાથે સંબંધથી જોડાતો નથી અને કોઈ દિવસ આ જીવનો વિયોગ થતો નથી, કારણ કે આ સંજોગ અને વિયોગ જે છે એ માત્ર શરીરોનું થાય છે. આત્માનો એક જ વસ્તુ સાથે સંબંધ થઈ શકે અને એ છે પરમાત્મા. અને જ્યાં સુધી જીવ પરમાત્માની સાથે સંબંધ ન જોડે ને ત્યાં સુધી આ સંસારની અંદર આ શરીરોના સંબંધને બદલતો રહે છે, ક્યારેક માતાના રૂપમાં, ક્યારેક પિતાના રૂપમાં અને ક્યારેક સંબંધીઓના રૂપમાં. અને 6 મહિનાના બાળકનું પ્રવચન સાંભળી અને ચિત્રકેતુની જે બંધ આંખ હતી ખુલી ગઈ, જે અજ્ઞાન હતું ચિત્રકેતુની અંદર, અંગિરા ઋષિના પ્રવચનથી જેનું અજ્ઞાન દૂર નહોતું થયું, એ અજ્ઞાન એક 6 મહિનાના બાળકના પ્રવચનથી દૂર થઈ ગયું. કારણ વ્યક્તિને એની વાત વધારે પ્રિય લાગે જે પોતાની નજીક રહેતો હોય ને એની. પોતાનો જ દીકરો જ્યારે આવું પ્રવચન કરે ને ત્યારે પિતાને લાગે કે નહીં કઈક જાણવા જેવું છે, એમ. અને એની વાત કોઈ સાધુ બોલતા હોય ને તો એમ લાગે કે ના ના તો હોય કીધા કરે, એનો ધંધો છે. એટલા માટે આપણે એમાં ધ્યાન નથી આપતા. પણ જો નારદ મુનિએ આઈડિયા વાપર્યો ને કે એને જોયું કે અંગિરા ઋષિનું બ્રહ્માસ્ત્ર ફેલ ગયું, બુઠું થઈ ગયું બ્રહ્માસ્ત્ર, તો નારદજી વિચાર્યો કે આપણે આપણું હું કામ બુઠું કરવું છે, એમ. અને એના જ પુત્રથી ઉપદેશ અપાયો અને જ્યારે એ પુત્ર બોલ્યો કોનો બાપ, એને ત્યારે ચિત્રકેતુ થયું હું આની વાહે રડી રડીને અડધો થઈ ગયો, આટલો શોક કરું છું અને આને તો આપણું કાંઈ છે નહીં. ત્યારે એને ખબર પડી કે આ સંસારમાં કોઈ દિવસ મરનાર પાછળ શોક કરવો જોઈએ નહીં. અને સત્ય છે, માનો જે વ્યક્તિનું મૃત્યુ થાય એની વાહે તમે રડો, રાત દિવસ રોવો, એ મરેલો પાછો આવે. કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે શું કરવું જોઈએ? ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કારણ ગરુડ પુરાણની અંદર ગરુડજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય, જે મરી ચૂક્યો છે, એના સ્વજનોએ એની પાછળ એવું શું કરવું જોઈએ કે જેના કારણે એ મરનાર વ્યક્તિને એનું કન્ફર્મ ફળ મળવું જ જોઈએ, પાકી ખાતરી થાય કે એનું ફળ એને મળ્યું છે અને એનાથી એના પિતૃઓ સુખી થાય એવું સાધન કયું છે? ગરુડજી ભગવાન વિષ્ણુને પૂછે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને એના પૃથ્વી ઉપર રહેવાવાળા સ્વજનો એ મૃત્યુ પામવાળા વ્યક્તિને જો સુખી કરવા ચાહતા હોય તો એણે કેવળ મારી કથા અને મારા કીર્તનનું ગાન કરવું જોઈએ, એની વાહે રોવું જોઈએ. આવું ભગવાને ક્યાંય નથી કીધું. કારણ કે આપણે જાણીએ છીએ ગમે એટલું રડો વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. અને એવું લખ્યું છે ગરુડ પુરાણમાં, તમે સાંભળ્યું હશે કદાચ, કે વ્યક્તિ જ્યારે મરે અને એની પાછળ જે લોકો રડતા હોય ને તો એના નાકમાંથી ને આંખમાંથી જે પાણી નીકળે એ મરનાર વ્યક્તિને પીવું પડે છે. આવું ગરુડ પુરાણ કહે છે, જે બ્રાહ્મણો જાણતા છે એને તમે પૂછી લેજો. એટલા માટે મરનાર વ્યક્તિને જો વાસ્તવમાં સુખી કરવા હોય તો ભગવાનના નામ સંકીર્તન સિવાય બીજું કાંઈ ન કરવું જોઈએ. અને યા તો આ રીતે ભગવાનની કથાઓ કરવી જોઈએ. આ ભગવાન પોતાના મુખેથી આ સાધન બતાવી રહ્યા છે. ચિત્રકેતુ મહારાજે જોયું કે આમાં આસક્તિ રાખવા જેવી નથી, જીવનનું સત્ય એક જ પ્રવચનમાં સમજી ગયા ચિત્રકેતુ મહારાજ. અને તરત જ ભગવાન નારદજીની કૃપાથી ત્યાં પ્રકટ થયા શંકરષણ દેવ. ચિત્રકેતુ મહારાજે શંકરષણ દેવની ઉપાસના કરી, એમની ભક્તિ પ્રારંભ કરી. નારદજીએ બતાવેલા મંત્રનો જપ કરવાથી એમને ભગવાન શંકરષણનું દર્શન થયું. નારદજીની કૃપાથી શંકરષણજી એમને એક બહુ સુંદર વિમાન ગિફ્ટમાં આપ્યું. વિમાન લઈ અને ચિત્રકેતુ મહારાજ ગમે એ લોકમાં જઈએ કે ગમે ત્યાં ફરી શકે. વિમાનમાં બેઠી અને એકવાર મહારાજ ચિત્રકેતુ કૈલાસ ઉપર ગયા. કૈલાસ ઉપર જઈ અને વિમાન હવામાં ઊભું રાખ્યું. ભગવાન શિવ માતા પાર્વતીજીને ખોળામાં બેસાડી અને નીચે સંન્યાસી ઋષિઓને કથા કહેતા હતા. ચાર કરો શિવજીનો કેવો વૈરાગ્ય છે ભક્તો. પત્ની ખોળામાં બેઠી છે છતાં મુખેથી ભગવાનની કથા નીકળી રહી છે. એવું બને કે જ્યારે પત્ની આપણી નજીક હોય ત્યારે આપણને ભગવાનની યાદ આવે. શિવજી સતીને એટલા માટે ખોળામાં બેસાડે છે પાર્વતીજીને આ સંસારને ઉપદેશ આપવા માટે કે પત્ની ખોળામાં હોવા છતાં શિવજીની અંદર કામ વિકાર આવતો નથી અને નિરંતર ભગવાનની કથાઓ ગાતા રહે છે. અને સાંભળવા વાળા કેવા છે તો કે છે બ્રહ્મચારીઓ સંન્યાસીઓ. અને આવી સભા જોઈ અને ચિત્રકેતુને થોડુંક હસવું આવ્યું. ચિત્રકેતુ વિમાનમાં ઉભા ઉભા હસતા હતા ભગવાન શિવ સામે. શિવજી સમજી ગયા કે આ ચિત્રકેતુ સુકામ હસે છે. શિવજી એની સામે હસ્યા પણ પાર્વતીજીને થયું કે પૃથ્વી લોકોનો રહેવા વાળો એક વ્યક્તિ અને ભગવાન શિવના દોષને જોઈ રહ્યો છે. પાર્વતીજીને એમ જોયું હું ખોળામાં બેઠી છું, ભગવાન શિવ કથા કરે છે એટલે આ હસે છે. પાર્વતીજીએ કીધું કે કાલે હવારનો જીવ આ એના મનમાં સમજે શું, અને કાંઈ સમજ્યા વગર પાર્વતીજીએ સીધો શ્રાપ આપી દીધો કે શિવજીની સામે જોઈ અને હસે છો એટલા માટે ચિત્રકેતુ તું આ પદ ઉપર લાયક નથી, જા હું તને શ્રાપ આપું છું તું અસુર થઈ જા. પાર્વતીજીનો શ્રાપ મળ્યો ચિત્રકેતુને. અને એ સમયે ભગવાન શિવ જે માતા પાર્વતીને ખીજાણા છે, બધા ઋષિઓ બેઠા છે બધાની વચ્ચે એ જ સ્થાન ઉપર ભગવાન શિવ કહે છે પાર્વતી તું એમ સમજે છો કે સંસારની અંદર તું બુદ્ધિમાન છો, જે ચિત્રકેતુને તે શાપ આપ્યો છે એ ભગવાનનો મહાન ભક્ત છે, અને એ ચિત્રકેતુ જો ધારે ને તો તને સામે શ્રાપ આપે જેમ દક્ષના યજ્ઞમાં તારું શરીર બળી ગયું હતું અહીંયા ને અહીંયા તારા શરીરને ભસ્મ કરી નાખે. એટલી યોગ્યતા ચિત્રકેતુની અંદર છે, પણ જો ભગવાનના ભક્તોનો સ્વભાવ શ્રાપ મળ્યો સ્વીકાર કરી લીધો પણ સામે એને શ્રાપ આપ્યો નહીં. વૈષ્ણવના ગુણ બતાવે છે ભગવાન. પાર્વતીજીએ શ્રાપ આપ્યો સ્વીકાર કરી લીધો ચિત્રકેતુ મહારાજે, એ સક્ષમ હતા એને સામે શ્રાપ આપવા માટે. પાર્વતીજીએ કીધું પણ પ્રભુ એને તમને જોઈને હસ્યા, અરે શિવજી કે તને ખબર છે એ શા માટે હસતો હતો, અમે બે ભગવાન શંકરષણની ઉપાસના કરીએ છીએ એટલા માટે અમે બે એક જ ભગવાનના ભક્તો છીએ, એકબીજાના મનની વાતને જાણીએ છીએ, એ એટલા માટે હસતો હતો કે પ્રભુ પત્નીને ખોળામાં રાખી અને છતાં મુખેથી ભગવાનની કથા એ તમારી સિવાય સંસારમાં બીજું કોઈ કરી શકે નહીં એટલા માટે એ હસતો હતો. અને શિવજી કે હું જાણતો હતો, મને નથી ખબર એ શા માટે હસે છે. શિવજી એક ઉપદેશ આપે છે કે ભક્તની સેવામાં કે ભક્તોના સમાજમાં પત્ની કોઈ ગલતી કરે ને એને ત્યાં ત્યાં ખીજાઈ લેવું જોઈએ, એમ એમને ઘરે જઈને પછી કહેશું. એટલા બધા ઋષિઓની વચ્ચે ભગવાન શિવ માતા પાર્વતીને ઠપકો આપે છે, ભગવાનના ભક્તની મહિમાને પ્રકટ કરે છે કે જો પાર્વતી એક વૈષ્ણવ ભગવાન વિષ્ણુના ભક્તોનો સ્વભાવ જોતું હેને, સામે તને શ્રાપ આપવા સક્ષમ હતો છતાંય ચિત્રકેતુએ તને શ્રાપ આપ્યો નથી, તારા શ્રાપનો સ્વીકાર કરી અને ચૂપચાપ અહીંથી નીકળી ગયો છે. સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત મહારાજ એ જ પાર્વતીજીના શ્રાપને સ્વીકાર કરી અને એનો દ્વિતીય જન્મ વૃત્રાસુરના રૂપમાં થયો. વૃત્રાસુર બીજું કોઈ નહીં, સાક્ષાત ચિત્રકેતુ મહારાજ હતા. અને એટલા માટે એને પૂર્વજન્મની ભક્તિનું સ્મરણ હતું, પણ પાર્વતીના શાપના કારણે એણે વૃત્રાસુરનું શરીર લઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. અને આ રીતે ચિત્રકેતુ મહારાજના પ્રસંગને પૂર્ણ કરી સુખદેવ ગોસ્વામી આશીર્વાદ આપતા કહે છે કે જે વ્યક્તિ ચિત્રકેતુની આ કથાને સવારમાં વહેલા ઉઠી અને અધ્યયન કરશે એ વ્યક્તિને શાસ્ત્રનું જ્ઞાન હૃદયની અંદર આપોઆપ સ્ફુરિત થઈ જશે, એને બીજું કાંઈ કરવાની જરૂર નહીં રહે, એવો આ અદ્ભુત પ્રસંગ. અને આગળ જતા એ વંશનું વર્ણન કરતા કહે છે કશ્યપ અને અદિતિથી દ્વાદશ આદિત્યનો જન્મ થયો, કશ્યપ અને દિતિથી હિરણ્યકશિપુ અને હિરણાક્ષ અને એની ઉપરાંત 49 બીજા પુત્ર થયા જેનું નામ મરુદગણ થયું. અને મરુદગણની તે બહુ સુંદર કથા છે કે દિતિના ગર્ભની અંદર જ્યારે કશ્યપજી દ્વારા એક પુત્ર થયો તો ઇન્દ્રને થોડો ડર લાગ્યો હતો કે આ પુત્ર હજી તો હિરણ્યકશિપુ અને હિરણાક્ષનો વધ થયો છે અને ફરીથી દિતિ જો કોઈ બાળકને જન્મ આપશે તો એ કેવા થશે, અસુર થશે. ઇન્દ્ર રાહ જોતા હતા કે ક્યારે આને હું મારું. એક દિવસ દિતિ સુતા હતા, મોઢું સુતા સુતા ખુલ્લું રહી ગયું. ઇન્દ્રએ સૂક્ષ્મ સ્વરૂપ લઈ મુખથી દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો અને જે બાળક દિતિના ગર્ભમાં હતું એના વજ્રથી 7 ટુકડા કરી દીધા. હવે પ્રશ્ન થાય કે એક પ્રહાર કર્યો 7 ટુકડા કેમ થયા છે? આવો પ્રશ્ન તમને થયેલો ક્યારે? આપણે કહે કે વજ્ર ભાળ્યું જ નથી પ્રભુજી, આમાં પ્રશ્ન ક્યાં જ થાય? ઇન્દ્રનું જે વજ્ર છે એમાં 7 આરા છે, એટલે જ્યાં પ્રહાર કરે એ વસ્તુના 7 ટુકડા થઈ જાય. દિતિના એ ગર્ભની અંદર પ્રહાર કરે, એક બાળકના 7 બાળકમાં વિભાજન, છતાં એ બાળક મર્યા નહીં. ઇન્દ્રએ ફરીથી પ્રહાર કર્યો, એક એક ટુકડા ઉપર ફરીથી એક એક વાર પ્રહાર, અને 7ના 1ના બીજા 7 હતા 49, અને 1માંથી 49 પુત્ર થયા. ઇન્દ્રએ જોયું કે આ મરે એમ નથી, ઇન્દ્ર બહાર આવ્યા અને એ જ સમયે દીતિ જાગી ગયા. દીતિએ જાગીને કીધું કે ઇન્દ્ર તું અહીંયા શું કરે છે? ઇન્દ્રએ જે ઘટના બની હતી સત્ય ઘટના માતા દીતિની સામે રજૂ કરી દીધી. ઇન્દ્રના સત્ય બોલવાથી માતા દીતિ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને દીતિએ કીધું કે આજે 49 પુત્રનો જન્મ થવાનો છે, એ 49 ને હવે અસુર નથી બનાવવા, આને તું તારી સાથે સ્વર્ગમાં લેતો જા. અને એ દીતિના 49 પુત્રો ઇન્દ્રના ભાઈ બની સ્વર્ગની અંદર એમની સાથે રહેવા લાગ્યા અને 49નું એક કોમન નામ થયું જેને મરુદગણ કહેવામાં આવે છે. અને આ 49 ઇન્દ્રની સહાયમાં લાગ્યા. માતા અદિતિથી દ્વાદશ આદિત્ય પ્રગટ થયા, એ તે ઇન્દ્રની સહાયમાં લાગી ગયા. અને આ રીતે દીતિ જે છે એને પુનસવન વ્રત કર્યું. પુનસવન વ્રતની વિધિ સુખદેવ ગોસ્વામીએ વર્ણન કરી અને ઇતિ ષષ્ઠ સ્કંદ સમાપ્ત. છઠ્ઠા સ્કંદને આયા પૂર્ણ કરે છે. હજી આ કથા 2 સ્કંદ પાછળ ચાલી રહી. આજે મારી ઈચ્છા હતી કે સાંજ સુધીમાં હું 8 સ્કંદને પૂર્ણ કરીશ, પણ છતાં 7મા અને 8મા સ્કંદની કથા આવતીકાલે સવારના સિટિંગમાં થશે. કાલે બપોર પછીના સિટિંગમાં રામકથા થશે, ભગવાન રામના જન્મની સૂર્યવંશની કથાઓ. અને 7મા દિવસે સવારે કૃષ્ણ જન્મ, અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની જે બાળ લીલાઓ છે એનું વર્ણન થશે. અને દ્વારકા લીલામાં રૂકમણી વિવાહ અને સુદામાની કથાએ આ ભાગવત કથાનો વિરામ થશે. તો આજ પછી કથાનો આ શિડ્યુલ રહેશે. હવે હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુજીને કે જેઓ શ્રીમદ ભાગવત સપ્તાહના 5મ દિવસમાં દ્વિતીય સપ્તને પૂર્ણ કર્યા બાદ સરળતાથી સમજાય એવી રીતે આપણને ઘણો બધો વિસ્તાર છે, છતાંય સંક્ષિપ્તમાં આપણને સમજાવ્યું છે. અને આજ સત્રની અંદર વિશેષ મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સન્માન પ્રભુજી દ્વારા થશે. હરજીભાઈ પ્રેમજીભાઈ બચુડ એવો અહીંયા આવશે અને પ્રભુજી એમનું સન્માન કરશે. હરજીભાઈ પ્રેમજીભાઈ બચુડ, જયંતિભાઈ સીતાપુર, રાઘવભાઈ ખોડાભાઈ ટીમ્બી, અશોકભાઈ વેલજીભાઈ દેવાંગ મુંબઈ, સીઆર બલ્લર સુરત, વિનુભાઈ વલ્લભભાઈ અમદાવાદ, વિનુભાઈ વલ્લભભાઈ અમદાવાદ. મહેમાનો જલ્દીથી અહીંયા ઉપસ્થિત થશે. હરજીભાઈ પ્રેમજીભાઈ બજુડ, જયંતિભાઈ સીતાપુર, રાઘવભાઈ ખોડાભાઈ ટીંબી, અશોકભાઈ વેલજીભાઈ દેવાંગ સુરત મુંબઈ, સીઆર બલર સુરત, વિનુભાઈ વલ્લભભાઈ અમદાવાદ. શ્રોતાઓને નિવેદન કે આગળ ભક્તો બુક સ્ટોલ લઈને બેઠા છે. અગાઉના દિવસોમાં, અગાઉના સમયમાં પ્રભુજીના મુખેથી કીર્તન, શ્રીમદ ભાગવત કથા, એક એક વિષય ઉપર ભાગવત ચરિત્ર અને ભગવદ્ ગીતા સેમિનાર જેવી સીડી ત્યાં ઉપલબ્ધ છે. ડીવીડી વીસીડી સ્ટોલ પર મળે છે. તો જે ભક્તોને અગાઉના પ્રવચન પ્રભુજીના મુખેથી શ્રવણ કરવા હોય એવો બારથી સીડી કેસેટ લઈ શકે છે. કારણ કે એક એક વિષય ઉપર 7-7 દિવસ સુધી સપ્તાહ કરેલી છે, એમાં પ્રભુજીએ કથાના વિસ્તાર કર્યા છે, તો એ આપ લઈ શકો છો અને એનું શ્રવણ કરી શકો છો. સાંજે 9 વાગે હંસાબાનું સત્સંગ પ્રવચન રાખેલ છે અહીંયા આ સ્થાન ઉપર. હંસાબા જે છે તેઓ સત્સંગ પ્રવચન કરાવશે. તો સાંજે 9 કલાકે લુખી પરિવારને નિવેદન કે પ્રસાદ લીધા પછી પાછા આ પ્રાંગણમાં ઉપસ્થિત થશે. નિવેદન, પરિવારના સદસ્યોને પોતાના સ્થાન ઉપર ઉભા થઈ અને ભાગવતજીની આરતી માટે આગળ આવી જશે.
આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ધ્યાન ધ્યાન કી, મહાપુરાણ ભાગવત નિર્મલ, મુક વિગલિત નિગમ કલ્પ ફલ, પરમાનંદ સુધાર સમય કલ, લીલા રતિ રસ રસ નિધાન કી, કલિમલ મગની પ્રીતાપ નિવારિણી, જન્મ મૃત્યુમય ભવ ભય હારિણી, સેવત સતત સકલ સુખકારિણી, सुनो सभी हरि चरित गान की। विषय विलास विमोह विनाशी, विमल विराग विवेक विकाशी, भगवत तत्व रहस्य प्रकाशी, परम ज्योति परमात्म ज्ञान की। परमहंस मुनि मन उल्लासी, रसिक हृदय रस रास विलासी, मुक्ति मुक्ति रति प्रेम सुदासी, तथा किंचन प्रिय सुजान की। आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान ज्ञान की, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम रामा हरे हरे, हरे कृष्णा हरे
બોલી ખરી માધવ રા મંદિર મંદિરા એકલી ખરી તો સાવરા મેં મયુર પંખ બન જાવા થે કે વો તો સાવરા મેં મયુર પંખ બન જાવા પર લાવા શ્યામ ધડી માથે પેરમ જાવા મોહન આવો તો ખરી ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી અરે માધવ રા મંદિર માં મીરા એકલી ખરી ગિરધર આવો તો ખરી ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી સરગમ પમ ગરે મગરે સા ગમ ગા નિધ પમા ગમ ગારે દેખ મા સા ગમ ગારે ગિરધર આવો તો ખરીર ગિરધર આવો તો ખરી માધવ રામ મંદિર માં મીરા એકલી ખરી મારે માધવ રામ મંદિર માં મીરા એકલી ખરી હે કે વો તો સાવરા મેં કરથની બન જાવા હે કે વો તો સાવરા મેં કરથની બન જાવા પરન લગા શામ ધણી મે કોમર મે રમ જાવા મોહન આવો તો ખરીર ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી ગિરધર આવો તો ખરી ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી મારે માધવ રા મંદિર માં મીરા એકલી ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી થે કે વો તો સાવરા મેં ઓઢનિયા બન જવા થે કે વો તો સાવરા મેં ચુનરિયા બન જવા ઓઢન લગા શમ ધણી મે ઉરો મે રમ જાવા મોહન આવો તો ખરી ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી મર માધવ રા મંદિર માં મીરા એકલી ખરી શહેર બિકોણો લાગે સુહમણો પ્યારો મારો દેશ પ્યારો મારો દેશ ફિરે દેશ રા મોટા માલિક લક્ષ્મી વર હે દેશ રાજના તુને ગાવા મરે ન્યા મરે જાવા રાજના તુને ગાવા મરે ન્યા મરે જાવા શહેર બિકોણો લાગે સુહમણો પ્યારો મારો દેશ પ્યારો મારો દેશ ઇરે દેશ રા મોટા માલક લક્ષ્મી વર હે દેશ રાજના ગુન ગાવા માર ના મરે જાવા ગિરધર આવો તો ખરીર ગિરધર આવો તો ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી માધવ રા મંદિર માં મીરા એકલી ખરી થે કે વો તો સાવરા મેં પાયલિયન બન જવા થે કે વો તો સાવરા મેં પાયલિયન બન જવા
परन लगा शम धनी में पैरा में रम जावा मोहन आवत खरीर गिर दरवावत खरी माधव राम मंदिर मा मीरा एकली खड़ी गिरधर आवत खरी गिरधर आवत खरी माधव राम मंदिर मा मीरा एकली खड़ी पर 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 माधव राम मंदिर मा मीरा एकली खड़ी।